દાદા વાણી ઓક્ટોબર 2019. અનંત અવતારની શોધ, વ્યવસ્થિત શક્તિ. સંપાદકીય: અમે ખુદ મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત શોધને કાજે, અબજ વર્ષો જે ગુપ્ત હતું તે નીકળ્યું વિશ્વમાં આજે. જગત સંચાલક વ્યવસ્થિત શક્તિ, આ વિષય અતિ ગહન છે અને ગુહ્ય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, અમને મોક્ષ મળતો હતો પણ અમે અટકાવ્યો આ વ્યવસ્થિતની શોધ માટે. અનંત અવતારથી આ જ ખોળતો હતો કે આ જગત શા આધારે ચાલે છે, તેથી આ અપૂર્વ અક્રમ જ્ઞાન પ્રાપ્ત થયું. જગતને સચોટ અને સરળ મોક્ષ માર્ગ પ્રદાન કર્યો અને મુમુક્ષુઓને એક કલાકના ભેદજ્ઞાન પ્રયોગથી આત્માની પ્રાપ્તિ કરાવી. વ્યવસ્થિતની આજ્ઞા કર્તાપદ કાઢે, ન કર્મબંધ એક, દાદા ગેરંટી આપે. હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન પ્રાપ્તિ પછી એટલાથી પતે એવું નથી. આ કાળમાં સંસાર વ્યવહારમાં રહીને નોકરી ધંધો કરતા આત્મામાં રહેવાનું છે. પાછું કર્તાપણું આવી જાય ત્યાં આ વ્યવસ્થિતનું જ્ઞાન અકર્તાપદમાં રાખનારું છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ આપેલી 5 આજ્ઞા કર્મ બંધાયા સિવાય સંસાર પૂરો કરી એકાવતારી પદ પ્રાપ્ત કરી આપવાને સમર્થ છે. આપ્ત સૂત્રો ટચુકડા પણ હોય સિદ્ધાંતમય, કરતા નથી કોઈ વિશ્વનો તે જ્ઞાન પોતે મૂળ મુદ્દો. વ્યવસ્થિતતા આ ગુહ્ય વિજ્ઞાનને સમજવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ આપ્ત સૂત્રના માધ્યમ દ્વારા સિદ્ધાંતના અનેક મણકાઓ આપ્યા છે. એમાંથી આપણે આ અંકમાં વ્યવસ્થિત શક્તિના અમુક બેઝિક આપ્ત સૂત્ર અભ્યાસમાં લઈશું. સૂત્ર રૂપે ગૂંથાયેલી વાણી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવની સીમાથી પર છે. જ્ઞાનીના પ્રત્યેક શબ્દ, મુદ્દા, ચેષ્ટામાં અદ્ભુત રહસ્ય રહેલું છે. તેને વારંવાર અવગાહવા શ્રીમદ રાજચંદ્રે જણાવ્યું છે, જ્ઞાનીનું દરેક વાક્ય શાસ્ત્ર છે અને તે સૂત્ર એટલે ટૂંકમાં ઘણું સીધું સોનું જ સમાયેલું હોય તેમ સમજવું. અત્રે પ્રસ્તુત અંકમાં વ્યવસ્થિત શક્તિની શોધ કેવી રીતે થઈ, કોણે બનાવી, વ્યવસ્થિતનું દર્શન, બંધારણ, વ્યવસ્થિત શબ્દ કેવી રીતે સ્ફુરેલો, વ્યવસ્થિત શક્તિ કમ્પ્યુટર જેવી, વ્યવસ્થિત અને ભાવની લિંક, વ્યવસ્થિતની કેવળ જ્ઞાન સાથેની લિંક વગેરે સૂત્રો દાદાશ્રીની વાણી દ્વારા સંકલિત થયા છે. મહાત્માઓને આ વ્યવસ્થિત શક્તિના સૂત્રો હૃદયગત થાય, સાથે આ વ્યવસ્થિત શક્તિના વિજ્ઞાનને સમજીને ત્રીજી આજ્ઞા પાડવાનો પુરુષાર્થ મંડાય ને અનુભવની શ્રેણીઓ ચડાય એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી ઓક્ટોબર 2019. અનંત અવતારની શોધ, વ્યવસ્થિત શક્તિ.
આપ્ત સૂત્ર 2544.
વ્યવસ્થિતનું જ્ઞાન હું જન્મથી જ લઈ આવેલો. અનંત અવતારની મારી શોધખોળ છે.
દાદા, ક્યાંથી વ્યવસ્થિત શોધી લાવેલા? આ વ્યવસ્થિત છે એના શું કોસ પડેલા?
આ અવતારોથી એ જ શોધતો હતો કે આ શેના આધારે ચાલી રહ્યું છે. લોક કહે છે કે મારા કર્મો ચલાવે છે, તો મુઆ સૂર્યચંદ્ર કોણે ગોઠવ્યા? આ બધી મુશ્કેલી ઊભી થાય છે તો ખરેખર કોણ છે? હુ ઇઝ ધ રિસ્પોન્સિબલ? કોણ જવાબદાર? ત્યાં વ્યવસ્થિત એટલે ઘણા અવતારની શોધખોળ છે.
જ્ઞાન થતા પહેલા એ દેખાતું હતું?
પહેલેથી આ સત્ય જાણ્યા સિવાય મોક્ષે જવું નથી એવું નક્કી કરેલું કે આ જગત ચલાવનાર ખરેખર કોણ છે. આપણા કર્મના ઉદય લોક કહે છે, તે કર્મોના ઉદય તો મને એકલાને લાગુ થાય, એમાં સૂર્યચંદ્રને શું લેવા દેવા? આ તારા, ચંદ્ર એવા ને એવા જ રહે છે. આ બધી આવડી મોટી દુનિયા શી રીતે ચાલે છે માટે વ્યવસ્થિત નામની શક્તિ છે, જે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, વૈજ્ઞાનિક સાયોગિક પુરાવા છે, અને તે અમે સમજ્યા પછી આપ્યું છે આ, અને તત્કાળ જ ફળદાયી છે. અવ્યવસ્થિત થતું જ નથી આ જગતમાં, પછી ભાંજગડ જ ક્યાં રહી? બહુ ઊંચી શોધખોળ આપી છે આ કાળમાં, તેથી અમે કહ્યું છે ને 80,000 વર્ષ સુધી આનો પ્રભાવ રહેશે જ્ઞાનનો, પછી તીર્થંકરો થશે એટલે આ પ્રભાવ ઉડી જશે. તીર્થંકર હોય તો બીજાની જરૂર નહીં, જ્યાં સુધી એવા પુરુષ ના હોય ત્યાં સુધી આ ગૂંચવાડો શી રીતે કાઢે લોક, દિવસ જ શી રીતે કાઢે? મય વિચાર અવળો આવ્યો, તે દાડો શી રીતે કાઢવો? અમનેય ખબર નહોતી કે આવું કંઈ જ્ઞાન પ્રગટ થવાનું છે, પણ આ વ્યવસ્થિત અમારી ઘણા અવતારની શોધખોળ હતી. કેટલાય અવતાર તો અમે કોઈ પણ ક્રિયા વગર જ સંસારમાં રહ્યા છીએ, એને જોવા માટે, તપાસવા માટે કે ચાલે છે કે બંધ થઈ જશે.
કોઈ પણ ક્રિયા વગર?
એટલે બધો હિસાબ કાઢીને પછી જડ્યું કે ધીસ ઇઝ ધ ફેક્ટ, આ સાચું છે. પછી એ ફેક્ટ આપ્યું છે તમને, એમને એમ તો આપીએ તો માર્યા જાય લોક, ઊંધે રસ્તે ચડાવ્યા કહેવાય. અનંત અવતારનું કરેલું તેનું ફળ આવ્યું છે આ. વ્યવસ્થિતની મારી આ બહુ મોટામાં મોટી શોધખોળ છે. કોક વખત જવલ્લે જ થાય. એવું છે ને, પાડોશમાં કોઈ ના હોય, એકલો હોય ને, તો એને સૂજ પાડનાર મય છે, પણ બધા સાથે હોય તો કોણ સૂજ પાડે? એકલો હોય તો સૂજ પડે. એટલે આ જગત એકલું હોતું નથી તેની જ ભાંજગઢ છે ને, અને હું એકલો ફરેલો છું, કારણ કે મારો સ્વભાવ નાનપણથી એવો હતો કે એક રસ્તો, અહીંથી જે રસ્તો નીકળે તે આમ ફરીને આમ જતો હોય ને, તો મારી દ્રષ્ટિથી તરત સમજમાં આવી જાય કે આ ખોટું છે, રસ્તો ઊંધો છે. નાનપણથી આ ટેવ, લોકોના રસ્તા ઉપર નહીં ચાલવું, પોતાના ધારેલ રસ્તે કરવું, તેનો મારેય પડેલો કેટલી વખત, કાંટાય ખાધેલા, પણ છેવટે તો આ રસ્તે જવું એ નક્કી, ત્યાંમાં આ રસ્તે ફાવ્યું અમારે. ઘણા અવતાર માર પડ્યા હશે, પણ છેવટે ખોળી કાઢ્યું એ વાત નક્કી.
એટલે જિજ્ઞાસા તમારી પાસે પહેલેથી હતી?
હા, પહેલેથી.
ગયા જન્મની?
એ ઘણા અવતારોની, ગયા જન્મની નહીં. અને એટલે સુધી જિજ્ઞાસા કે ભવિષ્યની ચિંતા ન હોવી જોઈએ. જો જન્મ્યો છે તો ભવિષ્યની ચિંતા કેમ હોવી જોઈએ? એટલે આ વ્યવસ્થિતની શોધખોળ કરી લાવ્યો છું. આ અમારું અનુભવ જ્ઞાન છે બધું, અમારા અનુભવની શ્રેણીમાં આવેલું જ્ઞાન છે, નહીં તો કોઈ કહી શકે નહીં ને કે ભાઈ હવે તમારે વ્યવસ્થિત છે, ચિંતા કરવાની બંધ કરાવે નહીં ને, કોઈએ કહેલું નહીં વ્યવસ્થિત છે એવું.
આપ્તસૂત્ર 3720.
અમારું અનંત અવતારનું સરવૈયું આ છે. હું જે લાવ્યો છું તે અનંત અવતારથી સરવૈયું કરતો 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 લાવ્યો છું. એ સરવૈયું છે વ્યવસ્થિત સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, જે જગતને ચલાવે છે. આ જગત કેવી રીતે ચાલે છે? કેટલાય અવતારની આ શોધખોળ લાવ્યો છું, નહીં તો લોક બૂજે નહીં ને, કેમ કરીને બૂજે? અને એક્ઝેક્ટ વ્યવસ્થિત જ છે. જ્યાંથી તમે જુઓ ત્યાંથી બધા તાળા મળી રહે, અને ત્રણેય કાળ અવિરોધાભાસ, કોઈ કાળમાં વિરોધ નહીં આવે. આ જ્ઞાન એ જ્ઞાન કહેવાય. વિરોધાભાસ હોય તો એ જ્ઞાન ના કહેવાય. આ વ્યવસ્થિત એક બહુ સમજવા જેવું છે, અને એક્ઝેક્ટ તેમ જ છે બધું. થોડું ઘણું આગું પાછું હોય ને તો ગમે તે એક જણ બૂમ પાડતો આવે કે વ્યવસ્થિતે મને અહીં આંતરો પાડ્યો. આ તો કાયમની ચિંતા ના થાય એવું જીવન કરી આપું છું. એક ચિંતા થાય તો મારી ઉપર 2,00,000 દાવો માંડજો એવું હું કહું છું. શરત આમને હવ કહેલી છે, આ બધાને કહેલી છે. તે એ વાત તો ઊંચી કહેવાય ને
દાદા. ત્યારે એ બતાવો ને કે આ સમાધિ કેટલા કાળથી છે, કેટલા ભવથી ચાલી આવે છે.
ઘણા કાળની આ સમાધિ લઈને આવેલો છું, પણ હું ખોળતો તો બીજું. આ જગતનો આધાર શું? જ્ઞાન તો શુદ્ધાત્માનું થયું, પણ આ જો કદી વ્યવસ્થિત તમને ના આપ્યું હોત ને તો તમે ફરી ગૂંચાઈ જાત. તમને લાગે છે એવું?
હા.
એટલી વ્યવસ્થિતને શોધવા માટે ઘણો કાળ ફર્યો છું હું, કારણ કે એ હોય તો એટલી નિરાંત થઈ જાય આપણને. અત્યારે અહીં બેઠા છો ત્યાં સુધી મનમાં એમ લાગે ને કંઈક વિચારો આવે છે, ત્યારે કહે વ્યવસ્થિત છે, નિરાંત રહે કે ના રહે. અને તેમ જ છે એ શોધી કાઢ્યું મેં. શોધ એક્ઝેક્ટ લાવ્યો છું. એક વાર તો આ પદ જ નથી હોતું, આ અક્રમ વિજ્ઞાનીનું પદ. આ તો નિમિત્ત અમે બની ગયા, આ ભાગે જ ના આવે. આ તો અમને ભાગમાં આવ્યું તે અજાયબી છે, કારણ કે અમે હિસાબ ખોળી કાઢેલો ને. વ્યવસ્થિતની આવી શોધખોળ અમે લઈને આવેલા. અમને પણ મોક્ષ મળતો હતો, પણ અમે ના કહ્યું. અમે અટકાવ્યો હતો આ વ્યવસ્થિતની શોધ માટે, કે ભાઈ આવું ના હોવું જોઈએ. કંઈક આ બધા સાથે આમ મોક્ષ થાય, આ સંસારમાં બધું છોડી છોડીને એ શી રીતે ફાવે. પણ આ પ્રમાણ થઈ ગયું. અપવાદ કહેવાય છે આ, અપવાદ. મૂળ માર્ગ નોય આ, ધોરીમાર્ગ નોય. ધોરીમાર્ગ પેલો ક્રમિક માર્ગ, પણ અપવાદમાં એ કામ થઈ જાય ને. આપણી તો ઝંઝટ જ મટી ગઈ ને છોડવાની, નહીં તો ક્યારે છોડી દે. આ તો ટેસ્ટથી ખાઓ. હું એવું કહું અને લોકો શું કહે? આવું બોલો છો તો શી રીતે મોક્ષે જાય? એને શું ખબર છે કે કોણ ખાય છે અને કોણ જુએ છે? એને કંઈ ખબર નથી. એ જાણે કે પોતે જ ખાય છે. આ
વ્યવસ્થિત શબ્દ આપને કઈ રીતે સ્ફુરેલો?
એ તો કેટલાય અવતારથી એવું ખોળતો હતો કે આ બાવા બનીને આપણે એકલાએ મોક્ષે જવું નથી, ઘરના માણસો બધાને રખડાવી મારીને આપણે મોક્ષે જવું નથી. અને સંસાર શું નડે છે પણ? સંસારનો શું દોષ છે બિચારાનો? આ ભવમાં તો નડે છે કોણ, કરે છે કોણ, એ શોધમાં જ પડેલો કેટલાય અવતારથી. હું જે લાવ્યો છું ને એ ઘણા બધા અવતારનું સરવૈયું લાવ્યો છું. સરવૈયું કરતો કરતો લાવ્યો છું. કરતા કોણ? આ વ્યવસ્થિત કરતા મેં આપ્યું. આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, એ મારું અનુભવપૂર્વક જોયેલું છે. જ્ઞાન જો જ્ઞાની એકલા પાસે રહે તો જ્ઞાન રસાતળ જાય. જ્ઞાન તો પ્રગટ કરવું જ જોઈએ. અજવાળાનો દીવો કોક ફેરો ઉત્પન્ન થાય છે ત્યાં સુધી ઘોર અંધારું રહે. આ તો સુરતના સ્ટેશને સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે કુદરતી રીતે ઉત્પન્ન થયું છે. ધીસ ઇઝ બટ નેચરલ. આ કુદરતી છે. તો પછી એમાંથી જેટલા દીવા કરવા હોય તેટલા થાય. બાકી દીવામાં ઘી તો બધાએ લોકોએ પૂરી રાખ્યું છે. વ્યવસ્થિત એ ગપ્પું નથી. ગપ્પું ચાલે નહીં. આજ્ઞા તરીકે ના અપાય. વ્યવહારિક શબ્દ આજ્ઞા તરીકે ના અપાય. આ નિશ્ચય વ્યવહારનો શબ્દ છે.
તમે આ વ્યવસ્થિતનું આખું દર્શન જોયું હશે ને?
હા, એ દર્શન જોયા પછીનું આપેલું છે. એ અમારી ફૂલ સમજમાં આવ્યા પછી, પૂર્ણ સમજમાં આવ્યા પછી અમે આપેલું છે. હા, દર્શન ને પછી એના શબ્દોય મેં આપ્યા. પછી જણાવી શકાય એવું નથી એ દર્શન, એટલે પછી શબ્દરૂપે જેટલું જણાવી શકાય એટલું અમે જણાવ્યું. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, એમાં તો બધું બહુ આવે છે એ વસ્તુ. અને આ સિવાય બીજું કોઈ નિમિત્ત નથી એવી એને અમે એક્ઝેક્ટનેસ આપીએ છીએ. વ્યવસ્થિત તમે બોલશો, એ વ્યવસ્થિતને જો યથાર્થ વાપરો તો તમને કોઈ જાતનું બોધરેશન નહીં રહે, ઉચાટ નહીં રહે. તમને મય નિરાકુરતા વર્તશે અને નિરંતર સમાધિ રાખે એવું છે.
સમાધિ આવી જાય એમાં શંકા નથી કોઈ.
એ વ્યવસ્થિતના જ્ઞાન વગર તો આ લોક મોક્ષ માર્ગ બહુ પામતા નથી. એનું કારણ જ એ છે તે આ ઘણા કાળની અમારી શોધખોળ કે મને તો પહેલું આ જડે તો જ આગળ ચાલવું છે, નહીં તો ચાલવું નથી એ નક્કી કરેલું. મોક્ષે જવું નથી ત્યાં સુધી. આ શેના આધારે, કોણ ચલાવે છે આ, તે પછી કરતા કોણ છે, કેવી રીતે ચાલે છે જગત, એનું આ સરવૈયું આવ્યું છે. આ કાળમાં ધન્ય ભાગ્ય છે કે આ સરવૈયું આવ્યું. જગત સમજે તો કામ કાઢી નાખશે એવું છે. હે નિરાતે સૂઈ ગયા વ્યવસ્થિત કરીને. ના ગમતો માણસ આવ્યો તો આપણું જ્ઞાન હાજર થાય, વ્યવસ્થિત હાજર થઈ જાય, એટલે પછી આપણને એના તરફ અણગમો રહે નહીં. કારણ કે આપણે જાણ્યું કોણે કર્યું આ, એ એણે કર્યું, ત્યારે કહે ના એણે નથી કર્યું, એટલે એના ઉપર અણગમો થાય નહીં. આ વ્યવસ્થિતનું જ્ઞાન કોઈ જગ્યાએ રાગદ્વેષ નહીં કરવા દે. પ્રખર ના ગમતું આવે તો તરત જ્ઞાન હાજર થઈ જ જાય કે વ્યવસ્થિત છે.
આપ્તસૂત્ર 3901.
વ્યવસ્થિત એટલે શું? ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. આ તો હું સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ કેવા ભેગા થાય છે એ બધું જોઈને કહું છું. આ તો મારે મોઢે જે અંગ્રેજીમાં શબ્દો નીકળી ગયા છે એ તો કુદરતી નીકળ્યા છે, એ મારા ભણતરને લીધે નહીં. હું તો ભણતરમાં મેટ્રિક ફેલ છું, પણ આ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ને ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ, જગત પોતે કોયડો છે એવું બધું બોલું તે એની મેળે કુદરતી નીકળી જાય. મોટા મોટા ભણેલા માણસો મને પૂછે કે દાદા, અમે આટલા મોટા ગ્રેજ્યુએટ થયા તો પણ હજુ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ શબ્દ અમને બોલતા નથી આવડતા, તમે શી રીતે બોલો છો, તમે ક્યાં સુધી ભણેલા? મેં કહ્યું મેટ્રિક ફેલ. ત્યારે કહે આ તો અમને આંગળા કરડવા જેવું લાગે છે, પણ આ તો એની મેળે કુદરતી નીકળી જાય શબ્દો.
પણ તમે જેટલું અંગ્રેજી બોલો છો એટલું બહુ સચોટ છે.
હા સચોટ, પણ એ કુદરતી નીકળી જાય. આ કુદરતી વિજ્ઞાન કેવું સુંદર છે, કુદરતનું વિજ્ઞાન છે આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. એ જ્યારે આગળના લોકો પૃથ્થકરણ કરશે ને ત્યારે સમજાશે કે આના સિવાય તો કશી વસ્તુ પાંદડુંય હલે એવું નથી. આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ જે બોલ્યા છીએ ને એ બહુ મોટું વાક્ય બોલ્યા છીએ. જ્યારે એનો અર્થ સમજનારા નીકળશે ત્યારે એ સમજાશે. એ વ્યવસ્થિત કેવી રીતે છે એવું અમે એકલાએ જ્ઞાનમાં જોયેલું છે. એને શબ્દથી વર્ણવવા માટે અમારે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ કહેવું પડ્યું, કારણ કે ગુજરાતી શબ્દ જ નથી એને માટે.
બરોબર,
એટલે સાયન્સ માર્ગ છે. વૈજ્ઞાનિક કહું તો વૈજ્ઞાનિક સમજાય નહીં, એ બે ત્રણ વખત વાત કરું છું તો તરત સમજી જાય છે માણસ. કારણ કે નાના નાના દાખલા સાથે સમજણ પાડીએ ને અને અમારો હિસાબ ચડી ગયો ને એટલે. કારણ કે જે હિસાબ ખોળતો હતો તે જડ્યો, એટલે પછી તો લોકોને આપ્યો આ.
આપ્તસૂત્ર 2710.
વ્યવસ્થિત શક્તિ કોણે બનાવી? કોઈએ બનાવી નથી. પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ કોણ આપે છે? આપણું જ લખેલું તેનું જ આ રિઝલ્ટ આવે છે.
વ્યવસ્થિત શક્તિ કોણે બનાવી?
કોઈએ બનાવી નથી. એવું છે ને, જેમ કોઈ માણસ પરીક્ષા આપે તો પરીક્ષા આપ્યા પછી રિઝલ્ટ એની મેળે આવે કે કંઈ કરવું પડે? ત્યાં રિઝલ્ટ છે. આ પરીક્ષાનું રિઝલ્ટ કોણ આપે છે?
પ્રિન્સિપાલ આપે છે.
પ્રિન્સિપાલ આપતા નથી, આપણે જે પરીક્ષામાં લખ્યું છે ને તે જ આપણને રિઝલ્ટ આપે છે. પછી બીજી બધી વસ્તુ જુદી છે. એવું આ આપણું જ અવસ્થિત છે ને તે જ આ વ્યવસ્થિત છે. આપણું લખેલું તેનું જ આ રિઝલ્ટ છે. આમ દેખાવમાં એવું લાગે કે આ પ્રોફેસર આપણને રિઝલ્ટ આપે છે, આપણે પરીક્ષા આપીને ઘેર આવીએ એટલે પછી એના પર વિચાર કર્યા કરતા હોય તો કોઈ શું કહે, બધું વ્યવસ્થિત છે, હવે એ વાત છોડીને બીજું કંઈ કર. વ્યવસ્થિત થાય કે ના થાય, રિઝલ્ટ એ તો વ્યવસ્થિતમાં આવે કે ના આવે, આ પરીક્ષા આપ્યા પછી જે બને એ વ્યવસ્થિત કે અવ્યવસ્થિત?
વ્યવસ્થિત.
બસ, રિઝલ્ટ છે, આ જગત રિઝલ્ટ છે માટે વ્યવસ્થિત છે.
એ વ્યવસ્થિત જેને આપણે કહીએ અને શુદ્ધાત્મા કહીએ એની જોડે કશું જ રિલેશન નથી એને?
એ રિલેશન એટલું જ કે પરીક્ષાનું પરિણામ આવવાનું અને પરિણામનો કોઈ કરતા હોય નહીં, બસ આને માટેનું આ પરિણામ.
એટલે શુદ્ધ ચેતનમાં જ આ બધું અંદર છે ને, એમાં બધા એક્શન રિએક્શન થયા કરે છે?
આ અંદર એ નથી, જુદું જ છે.
આપ્તસૂત્ર 3770.
વ્યવસ્થિત ઉપર વ્યવસ્થિતની સત્તા નથી, વ્યવસ્થિત તો ખાલી રિઝલ્ટ આપે છે. જો વ્યવસ્થિતની સત્તા હોત તો તે કહેત કે મારે લીધે જ બધું ચાલે છે. જો ભગવાનની સત્તા હોત તો તે રોફમાં આવી જાત, કોઈથી બોલાય તેવું નથી, ખાલી નિમિત્તથી જ જગત ઊભું થયું છે.
આ દુનિયાનું બધું વ્યવસ્થિત શક્તિ જ ચલાવે છે ને, આપનું એવું કહેવું છે ને?
ના ના, તો અહંકાર થઈ જાય ને, તો પછી વ્યવસ્થિત શક્તિ કહે કે મારે લીધે ચાલે છે એટલે કોઈ એક કારણ ચલાવતું નથી, ભગવાનને ચલાવવાની છૂટ નહીં, કોઈને છૂટ નથી, બધા સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થઈને કાર્ય થાય, એટલે કોઈ એમ ના કહી શકે કે મેં આ કર્યું.
તો આ વાવાઝોડું, આંધી, વરસાદ એ પણ વ્યવસ્થિત?
હા, વ્યવસ્થિત છે, વ્યવસ્થિતનું બધું જ છે આ, અને વ્યવસ્થિત એ છે તે કંઈ આજની ક્રિયા નથી, એ વ્યવસ્થિતના તાબામાં નથી, વ્યવસ્થિત વ્યવસ્થિતનાય તાબામાં નથી, એ પણ પરિણામ છે. જેમાં પરીક્ષાનું રિઝલ્ટ આપે તે પ્રોફેસરના તાબામાં ખરું?
માર્ક આપે ત્યાં સુધી એમના હાથમાં ખરું?
ના, રિઝલ્ટ જ આપવાનું હોય તે દાડે તાબામાં ખરું? રિઝલ્ટ જાહેર કરતી વખતે કંઈ અધિકાર ખરો કોઈ જાતનો? ત્યાં વ્યવસ્થિત રિઝલ્ટ જાહેર કરે છે અને વ્યવસ્થિતની સત્તા નથી એને. તો જો વ્યવસ્થિતની સત્તા હોત ને તો એ કહેત કે મારે લીધે આ બધું ચાલે છે, જો ભગવાનનું કંઈક એમાં હોત તો ભગવાને રોફમાં આવી જાત, કે આ હું છું તો આ બધું ચાલે છે, એટલે કોઈથી બોલાય નહીં, બધાની ચડી ચૂપ. એવું આ જગત છે, ખાલી નિમિત્તથી જ, આના નિમિત્તથી આમ ને આના નિમિત્તથી આમ, એટલે કોઈથી બોલાય એવું નથી કે મેં જગત ઊભું કર્યું છે ને મારા લીધે જ ચાલે છે, નહીં તો એ ચડી બેસત, ક્યારનો ચડી બેસત, માલિક થવા જાત. એટલે બહુ ઊંડી વસ્તુ છે આ વાત, એ તો જ્ઞાનીઓએ દીઠેલી હોય, તમને બુદ્ધિમાં સમજાય, તમને બુદ્ધિમાં અમુક ઉતરે.
પોતાના કર્મના આધારે આ વ્યવસ્થિત શક્તિ ચલાવે ને, એવું કહેવાય ખરું?
વ્યવસ્થિત શક્તિને કોઈ આધાર છે જ નહીં, કોઈના આધારે વ્યવસ્થિત શક્તિ નથી. વ્યવસ્થિત શક્તિ એટલે એ પોતે જ પરિણામ છે, પાસ થવું નાપાસ થવું એ કોઈની શક્તિ નથી, પરીક્ષા આપનારાએ પરીક્ષા આપી તેનું આ પરિણામ છે, પરીક્ષા આપવી એ કોઈની શક્તિ છે અને પરિણામ આપવું એ કોઈની શક્તિ નથી. એવું છે ને, આ સૂર્યના તાપમાં આપણે ફરીએ તો ગરમી કોણ આપે છે?
સ્વભાવ છે,
કોઈની જરૂર છે નહીં. તમને ગરમીની જરૂર ન હોય તો તમે છત્રી લઈને ફરો, ઠંડક કોણ આપે છે? છત્રી આપે છે, એમાં તમારે કોઈ આપનારની જરૂર નથી, એનું રિઝલ્ટ છે, રિઝલ્ટમાં કોઈ આપનાર હોય નહીં. પરીક્ષા આપીએ પછી એનું રિઝલ્ટ આપવામાં કંઈ ભગવાનની જરૂર ખરી? એમાં એણે જેવું લખ્યું એવું આવશે, એ ઇફેક્ટ છે.
સમજાયું દાદા, પહેલાં એવો ખ્યાલ હતો કે આ વ્યવસ્થિત શક્તિ જ આખું વિશ્વ ચલાવે છે?
ના ના, જગત તો એક કોઝિસને લઈને ચાલતું નથી, બધા કોઝિસ ભેગા થઈને ચાલે છે. લોક તો સત્તા પોતાની ખોળે છે, પણ આ તો પરિણામ સત્તા છે, અને આપણામાં સત્તા હોય પણ નહીં, આ તો પરિણામ છે. સારું પેપર લખ્યું હોય તે અત્યારે પરિણામમાં ખુશ થઈને ફર્યા કરે, પેલું મોઢું બગડેલું લઈને ફર્યા કરે.
આ પરિણામ સત્તા છે તે આપણે જ સમજવાનું છે ને. જેણે જ્ઞાન લીધેલું હોય તેને જ, બહારના લોકોને તો ખ્યાલ ના આવે ને.
એમને પરિણામ સત્તા જ છે, પણ એમને ખબર જ નથી ને. એ તો એમ જ જાણે કે આપણે જ કરીએ છીએ આ. પરિણામના કરતા કોઈ હોઈ શકે ખરા? જન્મ્યા ત્યારથી મરણ સુધી શું શું થશે એ બધું ફરજિયાત છે, અને તે પરિણામ સ્વરૂપ છે. એના આપણે કરતા માનીએ છીએ, તેથી આવતા ભવનું બીજ પડે છે.
આપ્તસૂત્ર 3902.
અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી, અને તે વ્યવસ્થિત છે. વ્યવસ્થિત છે તે સ્વાભાવિક છે, અને અનંતકાળ સુધીનું છે. કોઈને બનાવવું પડે તેવું આ છે નહીં. આખા જગતના મનુષ્ય માત્ર મન વચન કાયાની અવસ્થાને પોતાની ક્રિયા માને છે. રિયલી સ્પીકિંગ, ખરેખર કહીએ તો કિંચિત માત્ર કર્તા સ્વરૂપ પોતે છે નહીં. બધા અજ્ઞાન દશાના સ્પંદન છે, અને તે કુદરતી રચનાથી ઉત્પન્ન થયેલા છે. તેનો કોઈ બાપોય રચનાર નથી. આ દાદાએ જાતે જોઈને કહેલું છે. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી, અને તે વ્યવસ્થિત છે. હા, એટલું જ જો આવડે ને તો 48 આગમ પૂરા થઈ ગયા એને. એ વાક્યમાં આટલો બધો શું સાર હશે?
બધી અવસ્થાઓ વ્યવસ્થિતને આધીન હશે, માટે.
એટલી અવસ્થા માત્ર કુદરતી રચના છે,
પણ એ સંજોગોના આધારે જ ને.
હા, સંજોગોના આધારે જ ને. એટલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલું જ જો આવડ્યું ને તો 48 આગમ આવડી ગયા. અમને આ જગતમાં કોઈની ભૂલ દેખાતી નથી એનું કારણ શું? અમને બધું જ્ઞાન હાજર હોય, તમને આટલું એક વાક્ય હાજર રહે ને તો કોઈની ભૂલ જડશે નહીં. અવસ્થા માત્ર કુદરતી રચના છે એવું જ્યારે ફિટ થશે ત્યારે આત્મજ્ઞાન ઉત્પન્ન થશે. તમે વાક્ય બોલો ને ફરીથી.
મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે,
તેનો કોઈ બાપોય રચનાર નથી. બાપોએ કહ્યું એટલે લોકોને બહુ મજા આવે છે, કારણ કે પછી ભડક નીકળી જાય છે. કોઈ બાપોય નથી, શું કરવા અમથા ભડકો છો વગર કામના? આણે કર્યું ને ફલાણાએ કર્યું, નહીં તો ગ્રહોએ કર્યું કહેશે. અલ્યા, ગ્રહો પોતાને ઘેરે બેસી રહે કે અહીં આવે? ગ્રહો શું કરવા કરે બિચારા? સૌ સૌને ઘેર હોય છે, સૂર્યનારાયણ એમને ઘેર હોય છે. જો સૌ સૌનો એનો પોતાનો સ્વભાવ બતાવે છે, એમનો પ્રકાશ છે, તે તો બહાર પડ્યા વગર રહે જ નહીં ને. વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. એને આપણા લોક નેચર, કુદરત કહે છે. જે સંયોગ ભેગા થાય તે સૌ સૌના સ્વાભાવિક ભાવ બતાવી ભેગા થઈને પાછા નવી જાતના ભાવ બતાવે છે. 2H અને O ભેગા થાય ને પાણી થાય, એવું આ ભેળું થાય છે, વિખરાય છે. ખાવાનું પીવાનું, પાછું સંડાસ જવાનું, આ બધું સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે.
આપ્તસૂત્ર 97.
કુદરત એ કોઈ વસ્તુ નથી. કુદરત એટલે સંજોગોનું ભેગું થવું. તે સંજોગોના ભેગા થવાનો પ્રયત્ન થવા માંડ્યો એનું નામ કુદરત, અને એ સંજોગો ભેગા થઈ રહ્યા એનું નામ વ્યવસ્થિત.
કુદરતી શક્તિ અને વ્યવસ્થિત શક્તિ એ બે એક જ કે જુદું જુદું છે?
કુદરતી શક્તિ એ તો તમે તમારી ભાષામાં સમજો ને. કુદરતી શક્તિને હું શું કહું છું? સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. એ તમને ગુજરાતીમાં નહીં સમજાય, એટલા માટે મેં તમને વ્યવસ્થિત શક્તિ આપી છે. બહુ ઝીણી વાત છે.
વ્યવસ્થિત અને કુદરત, એમાં કંઈ તફાવત ખરો?
કુદરતને જો એમ કુદરત કહું ને તો સમજણ નહીં પડે લોકોને. અને કુદરત છે શું ખરેખર? સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એ કુદરતનું ઇંગ્લિશ કરવા જઈએ તો આપણા લોક નેચર કરે. ખરેખર નેચર નથી, એ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. જેમ વરસાદ થયો તે 2H ને O ભેગા થાય ને વરસાદ વરસી જાય. અને લોક કહે કે કુદરત વરસાવે છે, પણ કુદરત કહે તો લોકો દુરુપયોગ કરશે અને નેચર થઈ જશે. લોકો સમજતા નથી, એટલા માટે મેં જુદું કરેલું. આ બધા સંયોગોથી બધું ફેરફાર થાય છે. આ સાયન્ટિફિક સંયોગોથી આ બધા ફેરફાર થયા કરે છે. આ ફેરફાર થાય છે તે વખતે કુદરતી શક્તિ કહેવાય છે. આ સૂર્યનારાયણની હાજરી, ઉનાળાનો તાપ અને નીચે દરિયો, તે વરાળ ઉપર જયા જ કરે.
એ બધું કુદરત છે?
કુદરતી. આ સંયોગો બધા ઊભા થાય, કશું કોઈ કરતું નથી. ઉનાળાની તાપની હાજરી જ એનાથી વરાળ ઊભી થાય અને એ ઊભી થઈને પાછા ઉપર વાદળા બંધાય, પાછા સંયોગોથી બંધાય અને સંયોગોથી ટાઈમ થાય ત્યારે અહીંયા આવે, તે પાછો વાયુ ખેંચી લાવે. એટલે 15 જૂન આવવાની થાય ને ત્યારે વાયુ પશ્ચિમ તરફનો વહેતો હોય, તે જબરજસ્ત વાદળોને ખેંચ ખેંચ કર્યા કરતો હોય, ખેંચીને લાવીને ઊભા રાખે અહીં વાદળા. ત્યારે આમના જેવાએ આ જમીન રાખી હોય 200-300 વીઘા, તે કહેશે હવે આવશે વરસાદ. તે કાળું વાદળ થયું હોય તોય કલાકમાં ક્યાંય વેર વિખેર થઈ જાય, બીજે દાડે વાદળ જેવી વસ્તુ જ ના દેખાય. ત્યારે આમના જેવા શું કહે, આજે હવે તો વરસાદ આવે જ નહીં, જાઓ બેટ મારું, શરત મારું. બેટ મારવા તૈયાર થઈ જાય. આ તો કલાકમાં ક્યાંથી આવીને પડે હડહડાટ. આ બધું કુદરત છે.
આપ્તસૂત્ર 2696.
વ્યવસ્થિતનું બંધારણ ક્યારે થાય? તમને કોઈએ સળી કરી ને તેમાં તમે તન્મયાકાર થાવ, તે અવસ્થિત થયા. તે જ વ્યવસ્થિતનું બંધારણ છે. અવસ્થિત એટલે બેટરી ચાર્જ કરેલું, વ્યવસ્થિત એટલે ડિસ્ચાર્જ થાય તે. આ વ્યવસ્થિતનો તમને સહેજ અણસાર આપીએ કે વ્યવસ્થિત શું છે. હવે એ વ્યવસ્થિત આજે એનું મૂળ ખોળવું હોય તો શી રીતે જડે? ત્યારે કહે છે કે અત્યારે કોઈ પણ માણસ જ્ઞાન ના લીધેલું હોય અને એ આવે તો બીજા કોઈ માણસે જરા એની જોડે ઊંધું કર્યું, તે વખતે દ્રવ્યથી ક્રિયા તો ચાલવાની જ, ઊંધી થવાની જ, પણ પોતે છે તે એમાં ભળી જાય છે. કારણ કે દ્રવ્ય ક્રિયા મનમાં છે, ચિત્તમાં છે, બુદ્ધિમાં છે, અહંકારમાં છે, પણ પોતે ભળે છે એમાં. મન વિચારતું હોય તેની મય પોતે ભળે, એટલે મનમાં તન્મયાકાર થઈ જાય. મન વિચારે છે એ આપણી લોકભાષા એવી છે, ખરેખર મન વિચારતું નથી. મનમાં નિરંતર સ્પંદન થયા કરે, એ જેમ જેમ ફૂટતું જાય તેમ સ્પંદન થાય. જેમાં કોઠી ફૂટતી હોય ને એમ બધું મયથી નીકળ્યા કરે. તેને બુદ્ધિ વાંચી શકે કે આવો ભાવાર્થ કહેવાય, એટલે પછી મય સારું લાગે. ત્યાં પછી એમાં અહંકાર તન્મયાકાર થઈને વિચરે, અને વિચરે તો વિચાર કહેવાય, નહીં તો વિચાર ના થાય. હવે જે અહંકાર મય વિચર્યો અને તન્મયાકાર થયો, એ મનની અવસ્થામાં પોતે તન્મયાકાર થયો એટલે અવસ્થિત કહેવાય. એટલે માણસને કોઈ વિચાર દશાની, અગર વાણી દશાની એ અવસ્થા ઉત્પન્ન થાય છે, એ અવસ્થા બદલાયા કરે છે. એ અવસ્થામાં તન્મયાકાર થવું, અજ્ઞાન દશામાં પોતે તન્મયાકાર જ થાય, હું જ છું એવું માને એટલે તન્મયાકાર જ રહે, એટલી અવસ્થામાં તન્મયાકાર થયો તે વખતે ચાર્જ થાય. ચાર્જ થાય ત્યારે ગુજરાતીમાં એને અવસ્થિત કહેવાય. અવસ્થામાં એકાકાર થયો એ અવસ્થિત થયો, તે કોમ્પ્યુટરમાં જઈ અને વ્યવસ્થિત થઈને બહાર પડે છે. જે અવસ્થિત છે ને તે જ વ્યવસ્થિત થઈને બહાર પડે છે, પણ એ વ્યવસ્થિત સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા કરી આપે બધા. પેલું અવસ્થિત એવિડન્સ ભેગું ના કરી આપે, એ તો ચાર્જ થઈને એવું નક્કી થઈ ગયું કે આ પ્રમાણે આટલા એવિડન્સ જોઈશે, સંજોગો જોઈશે. આ વ્યવસ્થિત એ એવિડન્સ ભેગા કરી આપે. એ અવસ્થિતનું વ્યવસ્થિત થયેલું છે એટલે આમાં પ્રારબ્ધ કે પુરુષાર્થ કે આ એવી તેવી ગપ્પું વસ્તુ નથી. એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ છે આ વસ્તુ, પણ બધાને સમજાય નહીં ને, એટલે વ્યવસ્થિત કહીને અત્યારે આપી દીધું બધાને. વ્યવસ્થિત જ આનું કરતા છે એમ કહ્યું. ખરેખર કરતા જ વ્યવસ્થિત છે, અને એનું સ્વરૂપ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પણ આ અણસાર આપ્યો કે કેવી રીતે વ્યવસ્થિત હોવું ઘટે.
આપ્તસૂત્ર 2698.
વ્યવસ્થિત કેવું છે? એ સમષ્ટિ શક્તિ છે, અને આ જીવો વ્યષ્ટિ સ્વરૂપ છે. વ્યષ્ટિના બધા ભ્રાંતિના ભાવ સમષ્ટિમાં પડે છે, અને કોમ્પ્યુટર દ્વારા સમષ્ટિનું ફળ મળે છે. વ્યવસ્થિત એટલે જેના જેવા ભાવ તે બધા કોમ્પ્યુટરના ફીડમાં જાય, અને ફીડમાંથી વ્યવસ્થિત થઈને આવે એટલે રૂપક થઈને આવે બધું.
એ કંઈ બરાબર સમજમાં ઉતરતું નથી, આ જરા વિગતવાર સમજાવો.
હવે એ શેના જેવું છે? આ વ્યવસ્થિત શક્તિ એ કોમ્પ્યુટર જેવી છે, પણ કોમ્પ્યુટર નથી. આ તો બહુ મોટું છે, પણ જેમ કોમ્પ્યુટર ફળ આપે છે ને એવું આ ફળ આપે છે, અને બધું કામ કરાવી લેશે, બધું જ એડજસ્ટમેન્ટ કરાવી લેશે. કોમ્પ્યુટર હોય ને એમાં પેલી બાજુ ફીડ નાખે એટલે આ બાજુ એનું રિઝલ્ટ આવે. તે આ જગત રિઝલ્ટ સ્વરૂપે છે. ફીડ છે તે પહેલાંના કોઝિસ છે, તે કોઝિસ ફીડ રૂપે હોય છે, અને આ રિઝલ્ટ ઇફેક્ટ રૂપે હોય છે. તે આ રિઝલ્ટ છે, એમાં કોઈ ફેરફાર ન કરી શકે, કોઝિસમાં ફેરફાર કરી શકે. એટલે વ્યવસ્થિત સાથી કહ્યું કે ફેરફાર કોઈથી થઈ શકે નહીં, માટે ચોક્કસ હિસાબ જ છે, વ્યવસ્થિત જ છે. એ ચેન્જ નહીં થાય, ફેરફાર નહીં થાય. વ્યવસ્થિત થતા પહેલાં આપણે નક્કી કરવું જોઈએ. એટલે ચેતન છે તે આ જગતને ચલાવતું નથી, અને આપણે ચલાવતા નથી. આપણું આ કોમ્પ્યુટર છે તે આ વ્યષ્ટિ કોમ્પ્યુટર છે, બીજું સમષ્ટિ કોમ્પ્યુટર છે. એ કોમ્પ્યુટરની માફક આ બધું ચાલે છે, પણ એને કોમ્પ્યુટર કહીએ તો પેલા આ બધા છે ને કોમ્પ્યુટર બનાવનારા. મનમાં એમ ફૂલાય કે ઓહો હો, અમારા જેવું, આ એના જેવું રૂપક છે. આ એના ઉપરથી તમે લીધું છે, તમારા ઉપરથી એણે નહીં લીધું. એના ઉપરથી આ લોકોએ નકલ કરી, પણ એની આ નકલ ઉપરથી એ લોકોએ અસલ નથી કર્યું. એ તો અજાયબી છે, એ મેં જોયેલું છે. એ અવસ્થિત કોમ્પ્યુટરમાં નાખવાનું, એ પછી વ્યવસ્થિત થઈને કોમ્પ્યુટરમાંથી નીકળે બહાર, અને એ વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. બધા સંજોગો ભેગા થઈને તમારું કામ થઈ જાય.
આપ્તસૂત્ર 3924.
એટલું બધું ગૂઢ સાયન્સ છે કે તમે એક ખરાબ વિચાર કરો કે તરત જ આ બહારના પરમાણુમાં ખેંચાય છે, અને તેનો જેવો હિસાબ બેસે તેવા જ ફળ આપીને જાય. બહારથી કોઈને ફળ આપવા આવવું પડતું નથી, બહાર ફળ આપનારો કોઈ ઈશ્વર છે જ નહીં. એટલું બધું ગૂઢ સાયન્સ છે. કે તમે એક ખરાબ વિચાર કરો કે તરત જ આ બહારના જે પરમાણુ છે ને તે પછી જોઇન્ટ થઈને ભેગા થઈને અંદર દાખલ થઈ જાય અને તે હિસાબ બેસે ને તેવા જ ફળ આપીને પછી જાય, એમને એમ ના જાય, એટલે કોઈને ફળ આપવું કરવું નથી પડતું. આ તો બહાર ફળ આપનારો કોઈ છે નહીં, એવો કોઈ ઈશ્વર છે નહીં કે જે તમને ફળ આપવા માટે આવે. આપણે જે દ્વેષથી ખેંચીએ છીએ ને આમ, જે ખરાબ બોલીએ કે ખરાબ ભાવ કર્યો કે પરમાણુ એવા ખરાબ આવે કે જે કડવા ફળ આપે, ના ગમતા. સારો ભાવ કર્યો કે સારા ફળ આપે, મીઠા ફળ આપે, અને ભાવાભાવ ના કર્યો, હું શુદ્ધાત્મા છું, કરતા ભાવ બંધ થઈ ગયો તો જૂના ફળ આપીને ચાલ્યા જાય, બીજા નવા ના આવે. એવી રીતે આ સાયન્સ છે, આખી પદ્ધતિ છે. આ કંઈ ધર્મ જેવી વસ્તુ નથી. ધર્મ તો જ્યાં સુધી સાયન્સમાં ના આવે ત્યાં સુધી યોગ્યતા લાવવા માટે છે. એને કંઈ યોગ્યતા આવે, અધિકારી થાય, એટલા માટે ધર્મ છે. બાકી સાયન્સ તો સાયન્સ જ છે, બધું પરમાણુ જ બધું કરી રહ્યા છે. જેમ એક માણસ આટલું અફીણ કે એવું તેવું ગોળીને પી જાય પછી ભગવાનને મારવા આવવું પડે, કોણ મારે? એવી રીતે આ બધું અફીણના જેવું છે, પરમાણુ જ મય જુદી જાતના થાય છે. અમૃત જેવા, અફીણ જેવા, જાત જાતના પરમાણુ, જેવા ભાવ થાય ને તેવા પરમાણુ થઈ જાય. એ આત્માની એટલી બધી અલૌકિક શક્તિ છે, જળની પણ એટલી બધી અલૌકિક શક્તિ છે કે એટલું ધારણ કરી શકે છે. જળની શક્તિ મેં જોયેલી છે, એટલે હું કહી દઉં છું કે બહુ મોટું સાયન્સ છે આ. આત્માની તો શક્તિ છે જ, એ તો આખું જગતે એક્સેપ્ટ કરે છે, સ્વીકાર કરે છે. પણ જળની શક્તિ ભયંકર શક્તિ છે, આત્મા કરતાં વધી જાય એવી શક્તિ છે. એટલે જ આ બધું જગત ફસાયું છે ને, નહીં તો આત્મા મહી ફસાયા પછી ધારે ત્યારે કેમ ના છૂટી જાય? ત્યારે કહે ના, જ્યાં સુધી આ વિજ્ઞાન નહીં જાણે ત્યાં સુધી છૂટે નહીં, પોતે અસલ વિજ્ઞાનમાં નહીં આવે ત્યાં સુધી છૂટે નહીં. આમ ભાવ કરતાની સાથે આખા પરમાણુ ચેન્જ થઈ જાય છે, બદલાઈ જાય છે. એટલે આ બધું સાયન્સ છે. ધર્મ તો અમુક હદ સુધી છે, યોગ્યતા લાવે માણસમાં, એક જાતના ફોર્મેશનમાં આવે છે, બંધારણમાં આવે છે. ફોર્મેશનમાં આવ્યા પછી આ એને પ્રાપ્તિ થઈ જાય. અમુક નોર્માલિટી આવી ગયા પછી આ એને સાયન્સ મળે તો જ કામ થાય, નહીં તો ન થાય.
આપ્તસૂત્ર 2449.
જે સ્થૂળ છે તે વ્યવસ્થિતને તાબે છે ને એક્ઝેક્ટ છે, ને સૂક્ષ્મ છે તે પોતે ઘડે છે. હવે વ્યવસ્થિત કાયદેસર છે પાછું, વ્યવસ્થિત ગપ્પું નથી આ. કાયદેસર એટલે શું? ગયા અવતારે જે આપણે યોજનાઓ ઘડેલી હોય છે ઓન પેપર, અગર ઓન ફિલ્મ, તે યોજનાઓને પાકતા લગભગ 25-30 વર્ષ, કોઈ 40 વર્ષે, પણ 100 વર્ષની અંદર બધી યોજના પાકી જાય, ત્યાં સુધી એ રૂપક એકદમ ના થાય. એટલે એ યોજના પાકીને આ ભોમાં આપણને ફળ ચાખવા મળે છે. યોજના એકલી જ ઘડાઈ જાય છે, બીજું કશું આપણાથી થતું નથી. યોજના એટલે ઓન પેપર એટલું જ ઘડાય છે, બીજું એની મેળે થયા કરે છે. જેવી આ યોજના ઘડાઈને તે એ ઘડેલી કહેવાય, અને કરતા પદ ત્યાં નથી હોતું, અહીં આગળ પછી એ કરતા માને છે. હવે યોજના ઘડેલી એટલે એની મેળે થયા જ કરવાનું છે, એટલે યોજના એકલી જ ઘડાઈ જાય છે. તે આપણા એકલાથી નહીં પાછું, નૈમિત્તિક રીતે. જો એકલાથી યોજના ઘડાતી હોય તો પોતાની ધારેલી કરે, પણ પાછું નિમિત્ત છે પાછળ એવું જ. પછી એટલે પછી બધા નૈમિત્તિક સંજોગોથી જ બધું કરે, પણ ધારેલું ચાલે નહીં કશું, કાર્ય વખતે નિમિત્ત નહીં પોતે, જ્યારે પુરુષાર્થ થાય તે વખતે પોતે નિમિત્ત છે.
યોજના વખતે પોતે નિમિત્ત ખરો?
યોજના વખતે નિમિત્ત, કાર્ય વખતે નિમિત્ત નહીં. કાર્ય કુદરતી રીતે થયા કરે છે અને તેને પોતે માને છે કે મેં કર્યું, તે ગર્વ લેવાથી ગર્વરસનો આનંદ આવે છે, તે સાહેબને એનો નવો આવતો ભાવ મળે છે. કરતા થવું એટલે શું? યોજનાને આધાર આપવો. અકર્તા થવું એટલે શું? યોજનાને નિરાધાર કરી દેવી. યોજના ઘડતી વખતે બધું ફેરફાર થાય, પણ યોજના રૂપકમાં આવવા માંડી ત્યાં ફેરફાર ના થાય. કારણ કે આ જગત પોતે સૂક્ષ્મમાંથી સ્થૂળ થયેલું છે, એટલે સેકન્ડ સ્ટેજમાં આવેલું છે, ફર્સ્ટ સ્ટેજમાં નથી. ફર્સ્ટ સ્ટેજમાં બદલાય. જે સ્થૂળ છે તે વ્યવસ્થિતને તાબે છે ને એક્ઝેક્ટ છે, ને સૂક્ષ્મ છે તે પોતે ઘડે છે.
એટલે એવું પણ બને ને, ડોક્ટરીમાં કંટાળ્યો પછી યોજના કરે વકીલાતમાં સુખ છે, તો આ ડોક્ટરી છૂટે ને વકીલાત ગ્રહણ થાય, એવું બને?
બધું જેટલું જેટલું એણે જેવું ચિત્ર્યું છે તે ચિત્રામણ પ્રમાણે યોજના બદ્ધ આયોજન કરેલું છે. કોઈ માલિક નથી. મરવાનું બરવાનું બધું આયોજન પોતે નક્કી કર્યા પ્રમાણે જ પછી મરણ આવે છે. દવાખાનું મારે સપને જોઈએ જ નહીં કહેશે તો આવે નહીં સપને. ઘેર દવાઓ ખાયા કરતો હોય. બધો તમારો જ ખેલ છે આ. આવી ફ્રેન્ચ કટ દાઢી જોઈએ તે નક્કી કરેલું, પછી આ દાઢી આટલી જ રાખે, આ ડિઝાઇન છે, અને ગાંજા એવું જ કરી આપે, અજામ એવું જ કરી આપે. હવે બધા વકીલોને બેસાડીને કહીએ, આ હડતાલ શી રીતે પાડે છે તે કહે, એ તો ડિઝાઇન છે, એમાં તમે શું કર્યું? અમે હડતાલ પાડી હતી કહે. મૂળ વસ્તુ ના સમજે ને ત્યારે અહંકાર કરે ને ગર્વરસ ચાખે. આ પછી પોલીસવાળા પકડવા આવે ત્યારે આમ આમ કાલાવાલા કર્યા કરે, છૂટી જવા સારું. જાણતો નહોતો મુઆ, રાજી ખુશીથી જવું જોઈએ આપણે. એમને એમ કહેવું જોઈએ કે તમે નહીં ચાલો તો ચાલશે, હું તમારી જોડે ચાલું છું. તોય એમને એમ ઝાલ્યો લઈ જાય છે ત્યારે મુઆ વાંકા ચૂકા થાય છે. ભગવાને ના કહ્યું છે, કોઈ યોજના ઘડશો નહીં, એનું તો ઘડતર પહેલાં થઈ ગયેલું છે. હવે ફરી નવી યોજના કરો છો એટલે પેલી જુદી પડશે ને આ જુદી પડશે. એ યોજના તો થઈ ગયેલી છે, હવે તમારે કાર્ય જ કરવાનું છે. યોજના થયા પછી તો અહીં આગળ તમારો સંસારમાં જન્મ થયો, હવે પાછી યોજના શું કરવા ઘડો છો? રાતે ઓઢીને પાછો યોજના ઘડ્યા કરે.
એનો અર્થ એ કે બધું જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું જ છે, માણસને કોઈ સ્વતંત્ર શક્તિ જ નથી.
એવું ગોઠવાયેલું છે એ જ્ઞાન થશે તો અવ્યવસ્થિત થઈ જશે જગત. આપણે આ નાટક હોય છે તેમાં ભર્તુહરિનું નાટક નથી ગોઠવતા, એમાં આગલે દાડે રિહર્સલ કરાવે, અભ્યાસ કરાવે અને પછી નાટક કરવાનું. એ નાટક કરતા પહેલા જો કહે કે ગોઠવાયેલું જ છે તો એ અભિનય ચૂકી જશે ને પછી દંડ ખાવો પડશે. એટલે ગોઠવાયેલું નથી, કાર્ય કરીએ જાઓ, ફળ આવે તે વ્યવસ્થિત. વ્યવસ્થિતનું જ્ઞાન તો બોલવું ના પડે. આપણને ગજવું કપાયું એટલે તરત વ્યવસ્થિત સમજી જવાનું.
આપ્તસૂત્ર 2699.
વ્યવસ્થિતનો અર્થ સમજવો જોઈએ, પ્રયત્ન કરવો, પછી જે થાય તે, જે પરિણામ બને તે વ્યવસ્થિત. આ એક્ઝેક્ટ વ્યવસ્થિત છે, મેં જોયેલું છે, તમારા પ્રયત્નોય તેવા થશે. પણ આ શેને માટે ચેતવણી આપવી પડે છે? કેટલાક માણસો આ પ્રયત્નો મોડા પડી જાય એવું કરી નાખે છે, ભાવના મોડી કરી નાખે છે કે વ્યવસ્થિત છે ને, હવે શું વાંધો છે? એટલે પછી ધંધા પરે જાય નહીં, આમ વ્યવસ્થિત બોલાય નહીં. જ્યારે જરૂર પડે ત્યારે જ વ્યવસ્થિત બોલાય, નહીં તો વ્યવસ્થિત કહેવાય જ નહીં.
બન્યા પછી વ્યવસ્થિત?
હા, બન્યા પછી વ્યવસ્થિત. એટલે પછી આપણને સંકલ્પ વિકલ્પ ના થાય કે આવું કેમ થતું હશે. વ્યવસ્થિત છે કહ્યું એટલે પછી સંકલ્પ વિકલ્પ બંધ થાય, એ છૂટી ગયું.
વધુ પડતી જે શ્રદ્ધા છે કે આ વ્યવસ્થિત કરાવે છે, એ આપણા પુરુષાર્થને કમ કરાવી નાખે છે, તો ત્યાં શું કરવું?
ના, વ્યવસ્થિત કરાવે છે એવું ના બોલાય, એટલે પોતાની જ જવાબદારી છે બધીએ. કરાવનાર બીજું છે, છતાંય જવાબદારી પોતાની છે. અને જો પહેલેથી વ્યવસ્થિત કહીએ ને તો આગળ છે તે પ્રક્રિયા બંધ થઈ જશે. પ્રક્રિયા ચાલુ થઈ અને પછી પરિણામમાં છે તે ત્યાં ખોટ ગઈ 10 લાખ રૂપિયાની, એટલે કહેવાનું વ્યવસ્થિત છે. બાકી ખોટ જતા સુધી તો ઠેઠ સુધી પકડી રાખવું.
વ્યવસ્થિત પહેલા બોલાય કે પછી?
ખરી રીતે પહેલેથી જ છે, પણ પહેલેથી બોલે તો દુરુપયોગ થશે, કારણ કે હજી જ્ઞાન પ્રગટ થયું નથી, એવી જાગૃતિ ઉત્પન્ન થઈ નથી, માટે ભૂલ થશે. અમને એમ લાગે કે આ આમ જ છે, પણ તમે એમ કહેશો તો ઉપાધિ થશે. તમને વ્યવસ્થિત એટલા માટે આપીએ કે તમને સંકલ્પ વિકલ્પ ના થાય, નહીં તો આ જ્ઞાન તીર્થંકરો ખુલ્લું ના કરત. શું એ આ જ્ઞાન નહોતા જાણતા? જાણતા હતા, પણ ખુલ્લું નહોતું કર્યું. ફોજદાર પકડવા આવે તો વ્યવસ્થિત કહો એટલે તમને સંકલ્પ વિકલ્પ ના થાય. બાકી વ્યવસ્થિત તો પહેલેથી જ છે, તમને જાગૃતિ ના રહે માટે પહેલેથી વ્યવસ્થિત ના કહેવાય. લપસવાની જગ્યાએ કહેવું પડે કે લપસાય તેમ છે, માટે ચેતતા રહેજો. આપણી 5 આજ્ઞાઓ ત્રિકાળી સત્ય છે, પણ અપેક્ષાએ સમજવાની છે, સૌ સૌના ગજા પ્રમાણે સમજવાની છે.
બધું વ્યવસ્થિત ગોઠવાયેલું તું છે ને?
ભૂખ લાગે છે ત્યારે કેમ વ્યવસ્થિત નથી કહેતો? કૂવા ઉપર બેઠો હોય તો આમ કેમ જોઈને ચાલે છે? માટે પહેલા વ્યવસ્થિત બોલાય નહીં, મહી પડી ગયા પછી કહેવું કે વ્યવસ્થિત છે.
હા, એટલે એનો અર્થ પુરુષાર્થ કરવો જ જોઈએ?
નહીં, પુરુષાર્થ નહીં, પ્રયત્ન કહેવાય છે, વ્યવહારિક પ્રયત્ન. તે જાગૃતિ રાખવી જોઈએ, બીજું કશું નહીં. અને ભૂલ થઈ ગયા પછી વ્યવસ્થિત, અને હતું જ વ્યવસ્થિત, એવું જે હતું ને તે જ ખુલ્લું થયું. એવું છે કે જે જાગૃત છે તેને કશું કરવાની શરત નથી, કશું કરવાની જરૂર નથી. આ તો અજાગૃતોને મેં કહ્યું છે કે તું પ્રયત્ન કરજે, નહીં તો એ ઊંધું કામ કરશે, વ્યવસ્થિતનો અવળો ઉપયોગ કરશે. એ વ્યવસ્થિત જ્ઞાની પુરુષ એકલા જ એની વ્યવસ્થિત માની શકે બધી રીતે. જ્યાં સુધી જ્ઞાન પૂરેપૂરું થયું નથી ત્યાં સુધી તમારે તો પ્રયત્ન કર્યા જ કરવાના. બાકી કરે છે બધું વ્યવસ્થિત, જ્ઞાની તો બધી રીતે વ્યવસ્થિત માને. જ્ઞાનીને જ્ઞાનમાં આ બધું દેખાય, કેવી રીતે ચાલી રહ્યું છે, વ્યવહારમાં થઈ જાય છે એવું એકલું માનનારા ને કરવું પડે છે એવું માનનારા બેઉ કાચા છે. આપણું આ 2 આંખવાળું જ્ઞાન છે. જગત આખાનું જ્ઞાન 1 આંખવાળું છે, એકાંતિક જ્ઞાન છે. આ કરવું પડે છે એવું વ્યવહારમાં બોલવાનું, ને થઈ જાય છે એ લક્ષમાં રાખવાનું છે. કરવું પડશે એ ભાવ છે, ને થઈ જાય છે તે વ્યવસ્થિત છે. નિશ્ચિત છે એવું નોંધારું ના બોલાય, અનિશ્ચિત છે એવું નોંધારું ના બોલાય. જોખમદારી છે, ગુનો થાય, નિશ્ચિત અનિશ્ચિતની વચ્ચે એ છે. બધી જ કાળજી રાખ્યા પછી ગજવું કપાઈ જાય અને સમજે વ્યવસ્થિત છે તે યથાર્થ છે. વ્યવસ્થિતનો અર્થ સમજાવવો જોઈએ, પ્રયત્ન કરવો પછી જે થાય તે. પરિણામ બને તે વ્યવસ્થિત.
તો કાર્ય ઠેઠ સુધી કરવાનું, પરિણામમાં જ વ્યવસ્થિત રાખવું.
આ પરિણામમાં જ વ્યવસ્થિત રાખવાનું, ઠેઠ સુધી પકડી રાખવાનું. ફક્ત તમારે એમ નહીં કહેવું જોઈએ કે આ બધું વ્યવસ્થિત ચાલ્યા કરે છે, એવું ના બોલવું. એ ચંદુભાઈના મન વચન કાયા જે કાર્ય કરતા હોય ને તો એને કરવા દેવું, કે તમે તમારે કરો કહીએ, ખરેખર પોતે કરતા નથી.
આપ્તસૂત્ર 2701.
વ્યવસ્થિતને લક્ષમાં રાખવાનું છે, એનું ખોટું અવલંબન ના લેવાય. બધા પ્રયત્નો પૂરા થાય અને કાર્ય થાય, ઊંધું વળે તો બોલવું કે વ્યવસ્થિત છે.
તો આ વ્યવસ્થિત બહુ નબળો શબ્દ છે, કારણ કે ઘણી જગ્યાએ બહુ દુરુપયોગ થાય છે.
હા, એનો દુરુપયોગ થાય તો નબળો શબ્દ કહેવાય, અને સદુપયોગ થાય તો વ્યવસ્થિત જેવી વસ્તુ નથી. અને પાછો વ્યવસ્થિતનો મૂળ અર્થ તો જુદો છે. પાછો કોઈ નજીકનું સગું વાલું આપણું માંદું હોય અને પછી કોઈ બ્રાહ્મણ કહેશે એમના ગ્રહો સારા નથી, આ કંઈ ટકે એવું લાગતું નથી, એવી વાત આપણે સાંભળી હોય, અને છતાં પાછું દાદાનું વ્યવસ્થિત યાદ આવે કે વ્યવસ્થિતમાં હશે એ થશે હવે, એટલે પછી દવા બંધ થઈ જાય આપણી, આપણા હાથ નરમ થઈ જાય. આ વ્યવસ્થિતનો દુરુપયોગ કરીએ તો આપણો દવા કરવાનો પેલો જે ઉલ્લાસ હતો એ ઉડી જાય, અને રાત્રે બેસવાનું ઉડી જાય. એ ભયંકર ગુનો કહેવાય. આપણે તો જીવવાના છે એવું માનીને ઠેઠ સુધી દવાને બધા ઉપચાર બુપચાર કરવાના. મય ભય લાગે, અંદર ભય લાગ્યા કરતો હોય તો કહેવું વ્યવસ્થિતમાં જે હશે એ થશે, પણ ભય લગાડવાની જરૂર નથી. વ્યવસ્થિત ક્યારે કહેવાય? એ ટપ થયા એટલે પછી આપણે કહેવું વ્યવસ્થિત છે. ટપ થયાની સાથે કહી દેવું વ્યવસ્થિત, આ કોણે કર્યું, ત્યારે કહે વ્યવસ્થિતે. કોઈ પણ વસ્તુ ભૂતકાળ થઈ ગયો એટલે વ્યવસ્થિત જ કહેવું, પણ બનવાનું છે એને પહેલેથી વ્યવસ્થિત કહેવું નહીં, થયા પછી કહો. અને ભય લાગતો હોય તો નક્કી કરવું કે છે વ્યવસ્થિત, પણ મારે તો ચોકસાઈ રીતે રહેવું જોઈએ. મારે ભય રાખવાનું કોઈ કારણ નથી, મારે તો ચોક્કસ રીતે જ ચાલવું છે, આટલું જ સમજવાની જરૂર છે. કારણ કે રીત વૈજ્ઞાનિક હોય છે, આ ગપ્પા મારે એ રીતે ચાલે નહીં, સૈદ્ધાંતિક હોવી જોઈએ, ક્યારેય પણ ન તૂટે એવું હોવું જોઈએ. ભઈ ઓફ થઈ ગયો, ગુજરી ગયો, એ યોગ્ય બનવાનું હતું તે બની ગયું, હવે આમાં કશું અમારો દોષ નથી. ડૉક્ટરના હાથે મર્યો હોય તો ડૉક્ટરનો દોષ નથી, એ તો આપણા લોકો ખોટા આરોપ માંડે છે, દાવા માંડે છે, એ તો કંઈ રીત છે, એ નિમિત્ત છે બધા.
આપ્તસૂત્ર 2938.
કોઈ પણ જ્ઞાનનો સદુપયોગ થાય તો એ જ્ઞાન જ વિજ્ઞાન થાય છે, અને દુરુપયોગ થાય તો જ્ઞાન અજ્ઞાન થઈને ઊભું રહે છે.
અમારે વ્યવસ્થિતનું અવલંબન ક્યારે લેવું?
ગજવું કપાયા પછી. કારણ કે વ્યવસ્થિતનું સીધું અવલંબન કોણ લે? સંપૂર્ણ જ્ઞાન હોય તે જ લે, બીજા તો જરાક ડખો કરી નાખે, વ્યવસ્થિતનો દુરુપયોગ કરી નાખે. એટલે પતિ ગયા પછી કમ્પ્લીટ વ્યવસ્થિત કહેવાનું, અને ભવિષ્યનો વિચાર આવે ત્યારે વ્યવસ્થિત કહેવું પાછું.
કેટલીક વખતે વાતચીતમાં અંદર વ્યવસ્થિત છે વ્યવસ્થિત છે બોલે, અને કામની શરૂઆત ના કરી હોય.
ના બોલાય એવું, જોખમ છે એ. એ તો જ્ઞાની પુરુષ ચાહે સો કરે, બાકી બીજા બધાને તો હજુ સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ છે નહીં, એટલે જોખમ લાવે. વ્યવસ્થિત કહીને આંખો મીચીને કંઈ ચાલતા નથી. રસ્તામાં આંખો મીચીને ચાલે ખરો, કેમ વ્યવસ્થિત કહીને ચાલતો નથી? ત્યાં તો ઉગાડી આંખે ચાલે છે, અને વ્યવસ્થિત કહીને એમ કેમ નથી કહેતો? કે હવે બેસી રહો ને, હવે જમવાનું મળે તો ઠીક છે, નહીં તો કંઈ નહીં, વ્યવસ્થિત છે, એવું નથી બોલતો ને. વ્યવસ્થિતનો દુરુપયોગ કરે એ ગુનો છે.
આપ્તસૂત્ર 2456.
ભૂતકાળનો ભો છૂટી ગયો, ભવિષ્ય વ્યવસ્થિતના હાથમાં છે, માટે વર્તમાનમાં વર્તો. મૂળ વસ્તુ તો વ્યવસ્થિત એટલે શું કે અવ્યવસ્થિત ગયું હવે અને આ વ્યવસ્થિત રહ્યું. અમારી લાઈફમાં હવે વ્યવસ્થિત રહ્યું બધું. એ વ્યવસ્થિત એટલે ભવિષ્યની ચિંતા કરવાની નહોય, ભૂતકાળ ભૂલી જવાનું અને નિરંતર વર્તમાનમાં રહેવું એ વ્યવસ્થિત. આગળ ભૂખ લાગશે કે નહીં, આગળ મરી જવાશે કે નહીં, જીવતું રહેવાશે, માંદું પડાશે કે નહીં, એ તમારે કશું કરવાની જરૂર ના હોય, વ્યવસ્થિત જ છે. એમાં તમે કશું ફેરફાર કરી શકવાના નથી. માટે તમે એકવાર જ્ઞાનમાં રહો અને ફેરફાર કરી શકે એવા હતા પહેલા, ત્યાં સુધી આ જ્ઞાન નહોતું. ત્યાં સુધી ફેરફાર કરી શકો એમ હતા, પણ હવે શુદ્ધાત્મા થયા એટલે ફેરફાર કરી શકો એમ છો નહીં. હવે બધા લોકોને માટે વ્યવસ્થિત નથી. આપણું જ્ઞાન આપેલું હોય, અક્રમ વિજ્ઞાન આપ્યું હોય તેને માટે વ્યવસ્થિત. આ ક્રમિક માર્ગમાંય વ્યવસ્થિત નથી. એટલે તમારે તો વ્યવસ્થિત એટલું સમજી જવાનું કે હવે કશી ઉપાધિ રહી નહીં. હવે તમે વર્તમાનનું કામ કર્યા કરો અને વર્તમાનના 5 આજ્ઞા પાળ્યા કરો, બસ.
વર્તમાનમાં શી રીતે રહેવાય?
ભૂતકાળ ભૂલી જઈએ તો? ભૂતકાળ તો ગોન, ગયો. એને યાદ કરીએ તો શું થાય? આજે વર્તમાનનો નફો આ નફો ખોઈએ, અને પેલી ખોટ તો છે જ. ક્યાં રહેવું જોઈએ?
વર્તમાનમાં.
હા, ભવિષ્યકાળ તો વ્યવસ્થિતને તાબે સોંપ્યો, ભૂતકાળ તો ખોવાઈ ગયો. તો જે જે ભૂતકાળની ફાઇલો મનમાં ઊભી થઈ તે અત્યારે નિકાલ નહીં કરવાની. તો કહે, ના, એ તો રાતે 10-11 વાગે આવો, 1 કલાકનો ટાઈમ રાખ્યો છે તે ઘડીએ આવો, તેનો નિકાલ કરી દઈશું. અત્યારે નહીં, અત્યારે તો પૈસાની ખોટે આવે તો વર્તમાન ખોઈએ નહીં. એટલે ક્યાં રહેવું જોઈએ?
વર્તમાનમાં.
આ દાદા શેમાં રહે છે?
વર્તમાનમાં.
હા, ઘડીવાર પહેલા અમને આમ કહી ગયા હતા તો હું યાદ કરું તો પેલું અત્યારે છે તે વર્તમાન તે ખોઈ નાખું. થઈ ગયું ત્યાં જ એને નિકાલ કરી નાખવાનો.
વર્તમાનમાં વર્તવું એક્ઝેક્ટલી આમ દાખલા સહિત સમજાવો.
અત્યારે તમે શેમાં છો? કુસંગમાં છો કે સત્સંગમાં છો? હોટલમાં છો કે શેરબજારમાં છો? એ ના ખબર પડે તમને. કયા બજારમાં છો?
સત્સંગમાં છું.
સત્સંગમાં છો એટલે અત્યારે વર્તમાનમાં વર્તો છો તમે. હવે 4 દાડા પહેલા 600 રૂપિયા તમારા ખોવાઈ ગયા હોય એ યાદ આવે એટલે ભૂતકાળ થઈ ગયો. એને યાદ કરો અહીં આગળ વર્તમાનમાં, તો ભૂતકાળ ખેંચી લાવ્યા. અને અહીં આવતા અડચણ પડી હોય ને તો વિચાર કરીએ કે સાલું આ તો અડચણ પડશે, હવે તો આમ કરવું છે ને તેમ કરવું છે. વર્તમાનમાં અહીં આગળ બેઠા બેઠા ભવિષ્યકાળનો વિચાર કરીએ એ ભવિષ્યકાળ થઈ ગયો કહેવાય. એ વર્તમાનમાં વર્તવાનું કહીએ છીએ, શું ખોટું કહીએ છીએ. સમજાઈ ગયું પૂરું?
હવે સમજાઈ ગયું.
ઓફિસમાં સાહેબે 4 વાગે કંઈ કામ સોંપ્યું હોય કે આનું એક્સ્ટ્રેક્ટ જરા કાઢી આપો ને, અર્ક જરા કાઢી આપો ને, ત્યારે વચ્ચે મહી મન રાતે હોટલમાં કેવી મજા આવી હતી એવું બોલ્યું એટલે ચિત્રપટે દેખાય મહી, એવો એવિડન્સ ઊભો થાય, એવો સંજોગ ઊભો થાય તો શું થાય?
બગડી જાય કામ.
હા, પછી એ વાતનો એક્સ્ટ્રેક્ટ નીકળે નહીં. એના એ જ સાહેબ પછી બૂમો પાડે, જો ગૂંચાઈ ગયો છે ને ભવિષ્યની ચિંતામાં, ભૂતકાળમાં ખોવાઈ ગયો ને.
હા, ખોવાઈ ગયો.
એટલે આવું છે, અમે જે જ્ઞાન આપ્યું છે ને, વર્તમાનમાં રહો, ભૂતકાળમાં નહીં. કોઈ ભૂતકાળ હેલ્પ નહીં કરી શકે, કોઈ ભૂતકાળ મદદ નહીં કરી શકે, નુકસાન જ કરશે. એટલે તમે વર્તમાનમાં રહો. અહીંથી સ્ટેશને ગયા અને ગાડીએ જવું હતું. બહુ ઉતાવળ હતી, આજની તારીખનો કેસ હતો, છતાં ગાડી હાથમાં ના આવી ને ગાડી ચૂક્યા તો ચૂક્યા, એ થઈ ગયો ભૂતકાળ. અને કોર્ટમાં શું થશે એ ભવિષ્યકાળ, એ વ્યવસ્થિતના તાબામાં છે. માટે આપણે વર્તમાનમાં વર્તો. અમને તો આવું પૃથ્થકરણ તરત જ થઈ જાય, તમને જરા વાર લાગે. અમને ઓન ધી મોમેન્ટ તરત જ બધું જ્ઞાન ત્યાં આગળ હાજર થઈ જાય. અમે નિરંતર વર્તમાનમાં રહીએ છીએ.
આપ્તસૂત્ર 2951.
પોતે અકર્તા થાય તો વ્યવસ્થિત કરતા છે એવું સમજાય, તો જ જગત જેમ છે તેમ સમજાય. વ્યવસ્થિત સમજાય નહીં ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ જાય નહીં, ભય જાય નહીં, ક્રોધ માન માયા લોભ જાય નહીં. જગત તો તદ્દન વ્યવસ્થિત છે, ભગવાને કેમ ખુલ્લું ના કર્યું? દુર્જન લોકો દુરુપયોગ કરે, જગત ઊંધે રસ્તે ચાલે. એટલા માટે સાચી વાત ના કહી. વ્યવસ્થિતના જ્ઞાનથી તમને સંકલ્પ વિકલ્પ થાય નહીં. આ જગતમાં કરતાપણું મટે તો વ્યવસ્થિત સમજાય, કરતાપણું ના મટે ત્યાં સુધી વ્યવસ્થિત સમજાય નહીં. પોતે અકર્તા થાય તો આનો કરતા કોણ છે એ સમજાય. પોતે નથી કરતા છતાં કરતા માને છે એટલે આ સમજાય કેમ કરીને?
પોતાનું કર્તૃત્વ તો જોડતો નથી.
હા, એટલે બીજાને કરતાપણું થવા જ ના દેને. બાકી જગત છે વ્યવસ્થિત, પણ કરતાપણાને લીધે કલ્પના ઉત્પન્ન થાય જ. અકર્તા થયો ત્યારથી જ ઉકેલ આવ્યો. ત્યાં સુધી ક્રોધમાન માયાલોભ જાય નહીં, ભય જાય નહીં. અશુભનો કરતા છૂટીને શુભનો કરતા થયો. તોય પણ કરતા છે એટલે સંકલ્પ વિકલ્પ થયા વગર રહે જ નહીં. અને આ વ્યવસ્થિત સમજાય નહીં એટલે મારું હવે શું થશે એવો વિચાર આવે.
આપ્તસૂત્ર 2603.
વ્યવસ્થિતના જ્ઞાનનો આધાર અને પોતાના સ્વરૂપની જાગૃતિ, તેના આધારે પૂરેપૂરો સંયમ પાળી શકાય. એક જણ પૂછતો હતો કે મને વ્યવસ્થિતનો નિયમ સમજણ પાડો. ત્યારે મેં એને કહ્યું કે ગાડીમાં 5 જણ જતા હોય ને તને કાનપટ્ટી ઝાલીને ગાડીમાંથી ઉતારી પાડે તોય એમ લાગે કે ઓહો, એ પેલો ઉતારતો નથી, આ તો વ્યવસ્થિત ઉતારે છે. બેસાડતી વખતે એમણે કહ્યું હોય કે બેસો, અને પછી કહે કે ચંદુભાઈ ઉતરી પડો, તો ચંદુભાઈને તરત જ એમ જ્ઞાન હાજર થવું જોઈએ કે આ વ્યવસ્થિત એમ કહે છે કે તમે ઉતરી જાઓ. કોનું નામ દેવાનું?
વ્યવસ્થિતનું નામ દેવાનું. વ્યવસ્થિત કહે છે ઉતરી જાઓ.
વ્યવસ્થિત ઉતરવાનું કહે છે, ફરી છે તે થોડે છેટે જાય એટલે પાછા કહે ના ના રહેવા દો. આ પેલો ભાઈ કહે કે ના મારે તો નથી અવા એવું, ત્યારે પાછા ચંદુભાઈને કહે ચાલો ત્યારે પાછા આવો. તો આ ચંદુભાઈ એમ સમજે કે મને વ્યવસ્થિતે બોલાવ્યો, અને વ્યવસ્થિત બોલાવે એટલે વ્યવસ્થિતના પ્રમાણે બેસવું જ જોઈએ આપણે. થોડી વાર ગયા પછી, એક ફરલાંગ ગયા પછી બીજો એક ઓળખાણવાળો સામો ભેગો થયો ને, એટલે પછી કહે એમ કરો ને ચંદુભાઈ, તમે ઉતરો. આ ત્યારે ચંદુભાઈને સમજાવવું જોઈએ કે મને વ્યવસ્થિત આ ઉતારે છે. ત્યાં મોઢું તોબરા જેવું નહીં કરવાનું. વ્યવસ્થિત ઉતારે તેમાં મોઢું શું બગાડવાનું? અને પછી ઉતરી જવાનું. થોડે છેટે ગયા પછી પેલો માણસ પાછો કહે છે ના મારાથી નહીં અવાય, રહેવા દો ને. પાછા ચંદુભાઈને કહે ચંદુભાઈ પાછા આવો, પાછા આવો, તોય વ્યવસ્થિતે બોલાવ્યા એમ સમજવાનું. આવું 9 વખત થાય ત્યારે દાદાની પરીક્ષામાં પાસ થયો, વિતરાગતાની પરીક્ષામાં. 9 વખતમાં તમારું મન ફરે નહીં કશું, એવું મેં કહ્યું છે બધાને. આ વ્યવસ્થિતનું જ્ઞાન એવું સુંદર છે, માણસ કોઈ કરી શકતો જ નથી, આ વ્યવસ્થિત જ કરે છે. અને વગર કામનું મોઢું તોબરું ચડાવીને કહે, મારે નથી આવવું, જાઓ તમે, 2-4 વખત કાઢે ને, એની સાહજિકતા તૂટી જાય.
અરે એમ કહે, તમે શું સમજો છો, હું શું કૂતરું છું, મને હડહડ કરો છો?
ના, એટલે વ્યવસ્થિત કરે છે અને લોકો માને છે કે આ કરે છે, એ નિમિત્ત છે, એને બચકા ના ભરવા જોઈએ આવા.
પણ આ તો વ્યવસ્થિતની ગજબની વાત આપે આપી આ દ્રષ્ટાંતથી.
9 વખત ઉતારે તોય વ્યવસ્થિત ઉતારે છે એ નથી ઉતારતો, એના હાથમાં શું છે? સંડાસ જવાની શક્તિ નહીં ને એ બિચારો શું કરવાનો તો, તે એ શું ઉતારતો તો, એને પેણે મોટર અથડાય તો મરી જાય. 9 વખતનો મેં કાયદો કયો છે, મેં કહ્યું 9 વખત સુધી જો આ માણસ જાળવે તો હું જાણું કે મારા જ્ઞાનમાં પાસ થઈ ગયો, થઈ ગયું કમ્પ્લીટ, પૂરું. 2-4 વખત તો ધીરજ રહે પણ પછી મોઢા પર ફેરફાર થતો જાય. 9 વખત ગાડીમાં બેસવાનું ને 9 વખત ઉતારી દે તોય વ્યવસ્થિતના જ્ઞાનને ના ચૂકે એનું નામ આપણું જ્ઞાન. વ્યવસ્થિત ઉતારે છે ને વ્યવસ્થિત ચડાવે છે,
એવું બરોબર પાકું થઈ જાય.
એવું હોય તો જ કામનું. રાગ દ્વેષ થાય નહીં, નિરંતર વિતરાગતા રહે એવું આ વિજ્ઞાન છે. વ્યવસ્થિતના આધારે સંયમ પાળી શકાય. વ્યવસ્થિતના જ્ઞાનનો આધાર અને પોતાના સ્વરૂપની જાગૃતિ, તેના આધારે સંયમ પૂરેપૂરો પાડી શકાય. તમને સમજાયું ને
દાદા? આ તો MD કરતાંય બહુ મોટી પરીક્ષા છે.
ના, આ તો 18-20 વર્ષ ઉપર કહેલું. પેલા ભાઈની ગાડી અહીંથી સત્સંગ માટે પાવાગઢ જાય, આમ જાય, તે ઘડીએ ઉતારી પાડવાનું 1-2 વખત બન્યું, એટલે બધાને કહી દીધેલું કે તમને ઉતારી પાડે એટલે વ્યવસ્થિત ઉતારી પાડે છે એ જ માનવું જોઈએ. 9 વખત ઉતારે અને 9 વખત ચડાવે તો મહી એ ન થવું જોઈએ કે એમણે મને કેમ ઉતાર્યો. અને ફરી બોલાવશે તો તમારું મોઢું ચડેલું દેખાશે તોબરા જેવું. હા, એ ઉતારનાર કોણ? અને એમને વ્યવસ્થિત બોલાવે છે. વ્યવસ્થિત બોલાવે કે ના બોલાવે?
બોલાવે દાદા.
એટલું બધું વ્યવસ્થિતનું કર્તવ્ય છે એવું અમે જોયેલું છે, તેથી અમે ગેરંટી આપીએ ને. અને વ્યવસ્થિત એકલું જ એવું છે કે જે કોઈનોય ગુનો ના દેખાડે, આ વ્યવસ્થિત છે. મેં કહ્યું છે ને, વ્યવસ્થિતને તો કોઈ સ્વાર્થ ના હોય, એ વિતરાગતાથી જુએ. વ્યવસ્થિત સમજાય તો બહુ કામ કરી નાખે, નહીં તો બીજી વખત બોલાવે ને તો આવું મોઢું ચડેલું હોય. અલ્યા મુઆ, ઘડીવારમાં શી રીતે ચડી ગયું ઉપર? ઘડીવારમાં શી રીતે ચડી ગયું હશે
દાદા? કોઈ બહુ સાધક હોય તો 2-3 વખત ઠંડુ રહે, પણ 4થી વખતે તો પછી પેલું બધું ભેગું કરીને ઠાલવી દે.
હા, એટલે આ ધીરજ રાખવાની જરૂર છે
દાદા. આ ફોડ પ્રત્યક્ષ સજીવન મૂર્તિ સિવાય ક્યાં પડે?
હા, ચોપડીમાં ના હોય ને, ચોપડીમાં હોય નહીં. ચોપડીમાં હોય તો બધા વિતરાગ જ થઈ જાય ને. વ્યવસ્થિત સમજી જાય તો વિતરાગ જ થઈ જાય ને બધા. શાસ્ત્રોમાં આ ના હોય, હું કહું છું ને, એ બધો માર્ગ જ શાસ્ત્રોમાં ના હોય. શાસ્ત્રમાં તો સાધનો બતાવેલા હોય કે આમ કરજો, તેમ કરજો. અહીં કરવાપણાનો માર્ગ ના હોય, આ સમજવાનો માર્ગ હોય. કરવાપણાથી ઉપર ગયેલા આપણે, ભ્રાંતિથી ઉપર ગયેલા, એટલે વાત જ જુદી ને.
આપ્ત સૂત્ર 2958.
શુદ્ધાત્મા સિવાયનો ભાગ તે પ્રકૃતિ. પ્રકૃતિ અને બહારના સંયોગો બધા ભેગા થઈને જે કાર્ય કરે તે વ્યવસ્થિત. શુદ્ધાત્મા સિવાય બીજો કયો ભાગ રહ્યો? પ્રકૃતિ રહી, તે ગનેગારી છે. તે પ્રકૃતિ જે કરતી હોય તેમાં આપણે કહીએ તું જોશથી કર, એમે નહીં કહેવાનું, અને ના કરીશ એમે નહીં કહેવાનું. આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું, તો વ્યવસ્થિત.
પ્રકૃતિ અને વ્યવસ્થિતને સંબંધ ખરો?
બેઉને સંબંધ છે. સાચો સંબંધ એમ જ છે, બંનેને સાચો સંબંધ જ છે. આ તો જો કદી અહંકાર દખલ ના કરે તો બધું તે વખતે વ્યવસ્થિત છે. પણ અહંકાર જીવતો છે ને મૂઓ.
અને અત્યારે તો જે જીવ ભોગવી રહ્યો છે એની પ્રકૃતિ મુજબ એને વ્યવસ્થિત છે?
પ્રકૃતિ અને વ્યવસ્થિત બે એક જ છે. પણ અહંકાર છે ને એ દખલ કરે છે, પ્રકૃતિ રહેવા દેતો નથી, એટલે વ્યવસ્થિત કહેવાય નહીં. અહંકાર કાઢી આપીએ પછી વ્યવસ્થિત કહીએ એ જુદું છે. આ શુદ્ધાત્મા સિવાય બીજી બધી પ્રકૃતિ જે જે કરે છે એ બધું પ્રકૃતિ જ કરે છે.
વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં શું ફરક?
વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં ફેર એટલો જ કે પ્રકૃતિ અહંકાર સહિત છે એટલે વ્યવસ્થિતને ફેરવી નાખે. એટલે અહંકારમયથી બાદ કરી નાખીએ તો પછી વ્યવસ્થિત જ છે. ડખો કરનારો બાદ કરી નાખીએ, ડખો કરનારો કોઈ ના હોય તો બધું વ્યવસ્થિત છે. આ ડખો કરે છે તેથી આ સંસાર ઊભો રહ્યો છે.
એટલે પ્રકૃતિ માઇનસ અહંકાર ઇઝ ઇક્વલ ટુ વ્યવસ્થિત શક્તિ, એ બરાબર?
હા, આ અહંકારમય છે ને તે ડખો કરે છે તેથી આ ઊભો રહ્યો છે સંસાર. એ જો ડખો ના કરે તો કશો વાંધો નથી. આ જ્ઞાન પછી તમારે ડખો કરનારો કોઈ છે નહીં એટલે વ્યવસ્થિત.
આ જિંદગીમાં વ્યવસ્થિત શક્તિના તાબામાં શું અને આપણા તાબામાં શું?
ભૌતિક બધું વ્યવસ્થિતના તાબામાં અને આપણા તાબામાં છે તે રિયલ. જાગૃતિ બધી રિયલની, એ બધી આપણા તાબામાં, અને ભૌતિક બધું એના તાબામાં. આ ચંદુભાઈ જ વ્યવસ્થિતને તાબે છે. તેને આપણે કહીએ હું ચંદુભાઈ છું, તેના ઝઘડા ચાલ્યા. હવે તમને તમારું સ્વરૂપ મળી ગયું એટલે તમે તમારે ઘેર રહી શકો છો. હવે જેને સ્વરૂપ ના મળી ગયું હોય તેને હું ચંદુભાઈ છું, હું કરું છું, એમ જ રહે.
તો આત્મા અને વ્યવસ્થિત શક્તિ એ બેની વચ્ચેની લિંક સમજાવો.
આ સંસારનો બધો વ્યવહાર છે તે વ્યવસ્થિત ચલાવી લેશે, અને જે જાગૃતિ છે, જે પુરુષાર્થ છે, પાંચ આજ્ઞા પાળવાની, એ તમારું કામ છે. બીજું બધું આ તમારું કામ નથી, આ વ્યવસ્થિતના તાબામાં છે. હવે તમે શુદ્ધાત્મા થયા, હવે આ સંસાર શું છે? ત્યારે કહે વ્યવસ્થિતના આધીન છે, એને તું જો, જેટલું છે એટલું બધું જ તું જો. એટલે એ બધું ધીમે ધીમે સહજ ભાવે ચાલ્યા કરશે અને તું જ્ઞાતા દ્રષ્ટામાં રહી શકીશ, સ્વ ઉપયોગમાં. આટલું જ કહેવા માગે છે. ત્યારે કહે એમાં છે તે કોઈએ મારી મશ્કરી કરી, તો કહે સમભાવે નિકાલ કરી નાખજે. તે સમભાવે નિકાલ કરીને કામ લે છે, કોઈ ગમે તેવું કરે તોય. તું બહાર ગયો ને તાળું તોડીને તારું ચોરી ગયો બધું, ને આવીને જોયું તો કશું થાય નહીં, વ્યવસ્થિત.
આપ્તસૂત્ર 3429 3431.
અમારી પાંચ આજ્ઞાની બહાર આ જગતનું એક પણ પરમાણુ નથી. અમારી એક જ આજ્ઞા સંપૂર્ણ પાળે ને તો એકાવતારી થઈ જવાય તેવું છે, પછી જેવી જેની સમજણ. પણ અબૂધ થઈને કામ કાઢે તો?
આપ જે કહો છો તેનું એવી રીતે સમજાય છે કે આપે જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન આપ્યા પછીથી હવે કશું જ કરવાનું નથી, માત્ર પ્રકૃતિ જે હવે ગળ્યા કરે છે તે જોયા કરો.
જોયા કરો, પણ તે હવે કશું કરવાનું નથી. છતાં પ્રકૃતિના ભાગ જુદી જુદી જાતના હોય. પ્રકૃતિ એ તો અડધા ઇંચનો પાણીનો પાઇપ હોય તો આંગળી ધરીએ તો જીરવી શકે, પણ કોઈના કર્મ વધારે હોય તો 1.5 ઇંચનો હોય તો આંગળી ખસી જાય. ખસી જાય એટલે પ્રકૃતિ ખપી ના કહેવાય. પ્રકૃતિ ઊભી રહી અને એ ટાઈમ ગયો એટલે ફરી ખપાવવી રહી.
પણ આપ જે જ્ઞાન આપો છો તે વખતે જે આ લક્ષ બેસાડી દો છો, એ લક્ષ બેસાડી દીધા પછી તો માત્ર પ્રકૃતિ જ રહી ને?
હા, બીજું કશું જ રહ્યું નથી.
હવે જે પ્રકૃતિ રહી એ પ્રકૃતિનો સ્વભાવ જ એવો છે કે સહજપણે એ ગળ્યા કરે છે.
બસ હવે એ વયા જ કરે છે.
ત્યારે હવે આપ અમને જે આધાર આપો છો તે 5 આજ્ઞાનો આધાર આપો છો.
5 આજ્ઞાનો આધાર એટલા માટે આપીએ છીએ કે તમારે હવે બહારની અસરો ન થાય, એટલે પ્રોટેક્શન છે, રક્ષણ છે.
એટલે અંદરથી તો હવે કોઈ અડચણ કરનારું રહ્યું જ નથી?
હા, કોઈ રહ્યું જ નથી.
અને આ બહારની અડચણો જે ન થાય તેને માટે?
બહાર ક્લિયરન્સ રહે, ચોખ્ખું રહે, એટલા માટે 5 આજ્ઞા છે. કારણ કે બહાર આખું જગત જ્યાં જુઓ ત્યાં કુસંગ હશે, એટલે કુસંગની અસર ઝેર પોઈઝન ન થાય એટલા માટે આ 5 આજ્ઞા છે. એટલે ડિસ્ચાર્જ એની મેળે ચાલ્યા કરે. આ તો ચલાવવા જાય પછી એના માલિક થાય, ને માલિક થયા એટલે માર ખાવ. આપણે ગાડીમાં બેસીએ છીએ પછી એની મય સૂઈ ગયા એ પછી કંઈ તપાસ કરે છે કે નીચે કેટલા ચકરડા ચાલે છે, કેટલી સ્પ્રિંગો ખચાક ખચાક કર્યા કરે છે. પછી સૂઈ ગયા છે નિરાતે. લે, એવી રીતે આ ડિસ્ચાર્જ છે. આ ડિસ્ચાર્જ છે તે એની મેળે ચાલ્યા જ કરશે. સૂઈ જાય તોય ચાલ્યા કરે.
કશું કર્યા સિવાય થાય નહીં એવું અત્યાર સુધીની બધાની માન્યતા છે.
હા, એવું જે પેલી પેઠી છે માન્યતા, રોંગ બિલીફો બધી, તે ખસતી નથી હજુ. દેહાધ્યાસ ગયો પણ દેહાધ્યાસની માન્યતાઓ જતી નથી. આ તો દહીંમાં હાથ ગાલીને ડખો કરે છે ઉલટો. આપણે કહ્યું હોય રાતે કે આખી રાત સૂઈ રહેજે, દહીંને જોવાના જઈશ, તોય છે તે 2 વાગે ઉઠે ને, તો કહે છે જરા જોઈ લઉં થોડું થયું કે નહીં થયું. તે સવારમાં ડખો થાય, પેલા ચોસલા ના મળે. નહીં તો વિજ્ઞાન છે આ તો, તરત ફળ આપનારું છે. આજ્ઞામાં જ રહેવાનું. વિજ્ઞાન એનું ફળ આપ્યા વગર રહે નહીં. સહજ ભાવે ઉકલ્યા જ કરે. તમને વ્યવસ્થિતનો થોડો ઘણો અનુભવ નથી? સહજ ભાવે ઉકલે છે એવું?
હા, ઉકલે છે. એવો અનુભવ થાય છે કે સહજ ભાવે ઉકલે છે, એટલે એ બાજુ વ્યવસ્થિત બધું કર્યા જ કરે છે એવું એક બેસી ગયું છે.
વ્યવસ્થિત બેસી જાય ને જોડે જોડે 5 આજ્ઞા પાડો ને તો સહજ ભાવે બધું ઉકલ્યા કરે. વ્યવસ્થિત તો નિર્ભય બનાવે છે, બિલકુલ નિર્ભય, ચિંતા રહિત બનાવે છે. અને વ્યવસ્થિતનું વિશેષ જ્ઞાન છે આ. એટલે આ કાળમાં આ વિશેષ જ્ઞાન અમારા અનુભવનું આપ્યું છે.
આપ્તસૂત્ર 2718.
આ તો સાયન્સ છે, વિજ્ઞાન છે, ભગવાનનો સાયન્ટિફિક પ્રયોગ છે. કર્મેય નથી ને કરતાય નથી, કોઈ બાપોય નથી, ખાલી સાયન્સ છે.
આ દુનિયા એટલે વ્યવસ્થિતની લેબોરેટરી જ કહેવાય ને?
હા, લેબોરેટરી તરીકે. આ લેબોરેટરીમાં આત્મા શું ગણાય છે? યોજક રૂપે. ને આ છે યોજના. એમાં આ વસ્તુ નાખો, આ વસ્તુ નાખો, તે પોતાને નાખવી પડતી નથી, એની મેળે જ નંખાય છે. તેમાં કેમિકલ ઇફેક્ટ્સ થાય છે, રસાયણોની અસરો થાય છે. તેમાં પોતે ભ્રાંતિથી આંગળી ગાલે છે ને પોતે દજાય છે. પેલા સાયન્ટિસ્ટ હાથ ના ગાલે, વિજ્ઞાની હાથ ના ગાલે, જ્ઞાની પણ હાથ ના ગાલે, ખાલી જોયા કરે ને આ હાથ ગાલે, ઇમોશનલ થાય તો દજાય પછી?
તો પછી પૂર્વકર્મના હિસાબે જે જીવન ઊભું થયું વ્યવસ્થિતના હિસાબે એ તો ભોગવવાનું જ છે. તો પછી આ ચાલુ જીવનમાંય કોઈ કર્મ એવું કરે તો એનાથી વ્યવસ્થિતમાં કંઈ ફેરફાર થાય?
કશો જ ફેરફાર નથી થવાનો. અહીં જન્મ્યો ત્યાંથી છેલ્લા સ્ટેશન ઉપર ગયો તે નનામી કાઢે ત્યાં સુધી બધું ફરજિયાત છે, અને એને મરજિયાત માને છે તે ભ્રાંતિ છે. મરજિયાત માન્યું એટલે ભ્રાંતિ છે, ફરજિયાત કર્યા વગર ચાલે જ નહીં એવું છે આ. કારણ કે એ ડિઝાઇન થઈ ગયેલી છે, એ યોજના ઘડાઈ ગયેલી છે, ને એ યોજના આ લાઈફમાં રૂપકમાં આવી છે, એટલે ઘડાયેલી યોજના પ્રમાણે જ થયા કરવાનું છે. એ રૂપકમાં કંઈ ફેરફાર થવાનો નથી, અને તે ફરજિયાત છે, એટલે તમે ફેરવવા માંગો તોય કશું ફરે નહીં.
આ મુક્તિ એ પણ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સને આધારે જ ને?
હા, બધું જ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે જ. એટલે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધાર વગર તો કોઈ ચીજ નથી. આ જન્મે એના આધારે, મરણે એના આધારે, આ શાદી એના આધારે, બધું એના આધારે છે, મુક્તિ એના આધારે છે. સાચી વસ્તુ જાણવી તો પડશે ને એક દાડો, માર ખાઈને છેવટે તો જાણવી પડશે ને, નહીં તો અનંત અવતાર થશે. આ અવતારમાં નહીં તો બીજા અવતારમાં, ત્રીજા અવતારમાં, પણ જાણવી તો પડશે જ ને, ક્યાં સુધી અજાણ્યા રહીશું?
આપ્તસૂત્ર 3776.
આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોસાય યા ના પણ પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો એ કેવળ દર્શન છે. આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે, ખરું ખોટું ગમે તે કરવામાં આવે, તે જગતને પોસાય, એટલે આ ચાલીના આ બાજુના કહે ના નથી પોષાતું, અને આ બાજુવાળાને આપણું પોષાય, તે એનો વાંધો નહીં આપણને. જગતને પોષાય યા ન પણ પોષાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો ખ્યાલ રહેવો, નિરંતર ખ્યાલ રહેવો, એ જ કેવળ દર્શન છે. કેવું અજાયબીવાળું વાક્ય! નિરંતર ખ્યાલ રહેવો જોઈએ, અને તે પહેલું અમે આપીએ જ છીએ બધાને. આ ચંદુભાઈ સવારમાં ઊઠીને જે કંઈ કરે છે તે એમાં તમે એક વાળ પણ કર્યો નથી એવું તમને શ્રદ્ધા બેસી જાય, એ પ્રતીતિ બેસી જાય કે હું કંઈ કરતો નથી, ત્યારે કેવળ દર્શન થાય. પોતાની પ્રતીતિ સંપૂર્ણ બેસી ગઈ, હું કરતા નથી એ પ્રતીતિ બેઠી. આ જન્મથી અત્યાર સુધી કોઈ ચીજનું હું કરતા નથી એની પ્રતીતિ બેસવી, એનું નામ કેવળ દર્શન. લોકોને કરતાપણું જાય નહીં, છૂટે નહીં, આપણે છોડાવીએ તોય ના છૂટે. ક્રમિકમાં પહેલું જ્ઞાન પછી દર્શન, આપણા અક્રમમાં દર્શન પહેલા પછી જ્ઞાન. ક્રમિક માર્ગમાં જ્ઞાનને બુદ્ધિએ કરીને જણાય, પછી દર્શનમાં આત્મા આવે. ત્યાં જ્ઞાને કરીને જ્ઞાન ના સમજાય. જ્યાં ત્યાગ ત્યાં જ્ઞાન નહીં. જ્યાં હું આનો કરતા છું એમ કિંચિત માત્ર રહે ત્યાં આત્મા અધૂરો રહે, જ્ઞાન અને દર્શન અધૂરું રહે, કેવળ દર્શન ના થાય.
હું કંઈ જ કરતો નથી એ ભાવ નિરંતર રહે તો કેવળ દર્શન થાય?
હા, કારણ કે તીર્થંકરો વર્તનને જોતા નથી, એ ભાવ સત્તાને જુએ છે. એટલે આપણને તીર્થંકરોનું માન્ય છે, ને લોકોનું આપણે ક્યાં માન્ય કરીએ? ચંદુભાઈ ગમે તે કરતા હોય, સારા ખોટામાં, જો તને હું કંઈ જ કરતો નથી એવો ખ્યાલ રહેતો હોય તો તું મહાવીર થઈ રહ્યો છું, બહુ મોટું વાક્ય છે આ.
આપ્તસૂત્ર 2953.
વ્યવસ્થિત એક્ઝેક્ટ આખું સમજાઈ જાય તો તમે પૂર્ણ પરમાત્મા જ થઈ જાઓ. જેટલું જેટલું વ્યવસ્થિત સમજાય તેટલો તેટલો મનુષ્યમાંથી પરમાત્મા થવા માંડે. જો કદી અમારું આપેલું વ્યવસ્થિત એક્ઝેક્ટ સમજે તો આ બાજુ કેવળ જ્ઞાન થાય એવું છે. જેટલી સમજ બેઠી અને ફિટ થઈ ગઈ અને એની પેલી બાજુ કેવળ જ્ઞાન સામું થાય એવું છે. એ અમારી ફૂલ સમજમાં આવ્યા પછી, પૂર્ણ સમજમાં આવ્યા પછી અમે આપેલું છે. અને અમારી આ કેટલાય અવતારની શોધખોળ છે. જગતના લોક કહે છે કે કેવળ જ્ઞાન કરવાની ચીજ છે. ના, એ તો જાણવાની ચીજ છે. કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે. આ શક્તિ કેટલી જાહોજલાલીથી તમારા માટે કરી રહી છે એ શક્તિને તો ઓળખો. આ તો વ્યવસ્થિત શક્તિનું કામ છે. વ્યવસ્થિત તો બહુ મોટી વસ્તુ છે. વ્યવસ્થિત સમજવું ને એક બાજુ કેવળ જ્ઞાન થવું બે સાથે થાય છે. એટલે આ વ્યવસ્થિત પૂરેપૂરું સમજવું જોઈએ. વ્યવસ્થિત સમજાઈ ગયું કે કલ્યાણ થઈ ગયું. વ્યવસ્થિત પૂરું સમજાય તે દાડે કેવળ જ્ઞાન થઈને ઊભું રહ્યું હોય. વ્યવસ્થિતનું પૂર્ણ જ્ઞાન એનું નામ કેવળ જ્ઞાન.
વ્યવસ્થિતનું પૂર્ણ જ્ઞાન એનું નામ કેવળ જ્ઞાન.
હા, કેવળ જ્ઞાન. આ બધું સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. તેવું જ્યારે ફિટ થશે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થશે.
100% વ્યવસ્થિતમાં આવીએ ત્યારે આ કરતા પણ જાય.
વ્યવસ્થિત 100% સમજાય, વ્યવસ્થિતનો ઉઘાડ થાય, વ્યવસ્થિત એક્ઝેક્ટ સમજમાં આવી જાય તો કેવળ જ્ઞાન થાય. ત્યાં સુધી જેટલી સમજણ પડે એટલું કેવળ જ્ઞાન ખુલ્લું થાય ધીમે ધીમે. વ્યવસ્થિત બુદ્ધિથી સમજાય એવું નથી, દર્શનથી સમજાય તેવું છે. આ જગતમાં કશું આવડતું ના હોય ને વ્યવસ્થિત છે એવું સમજાય તેને કેવળ જ્ઞાન થઈ ગયું છે એમ કહેવાય. આ વ્યવસ્થિત વ્યવસ્થિત જ છે, પણ વ્યવસ્થિત સમજાવવું જોઈએ, અનુભવમાં આવવું જોઈએ. અને આ વ્યવસ્થિત સમજાઈ જાય ને પછી કશું સમજવા જેવું રહ્યું જ નહીં. વ્યવસ્થિત પૂરેપૂરું સમજી જાય તે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા રહી શકે.
વ્યવસ્થિત બરોબર સમજાય તો કેવળ જ્ઞાન છે, એ જરા સમજાવો વધારે.
વ્યવસ્થિતમાં જેટલું સમજાય ને એટલા કેવળ જ્ઞાનના અંશ ખુલ્લા થઈ જાય. પછી એ બાજુ જોવાનું જ ના હોય. જેટલું સમજાય એ સાઈડમાં જોવાનું જ ના રહે. જે જ્ઞાનમાં કંઈ જોવાનું ના રહે એ કેવળ જ્ઞાન કહેવાય. એટલે જ્યારે આ આખું ઉડી જાય છે ને ત્યારે એ કેવળ જ્ઞાન બધું કમ્પ્લીટ થઈ ગયેલું હોય એક બાજુ. એ વ્યવસ્થિત એટલે સુધી સમજતા સમજતા જવાનું છે કે છેલ્લું વ્યવસ્થિત કેવળ જ્ઞાન ઊભું કરશે. આ વ્યવસ્થિત મારી શોધખોળ એવી સુંદર છે. આ અજાયબ શોધખોળ છે. આ વ્યવસ્થિત તો સમજાઈ ગયું છે ને પૂરેપૂરું.
પૂરેપૂરું તો કેવી રીતે કહેવાય?
જેમ જેમ વ્યવસ્થિતના પર્યાયો સમજાતા જશે, જેટલા વધારે પર્યાય સમજાય એટલો વધારે લાભ થાય. આ વ્યવસ્થિતનું બધાને સમજાય ખરું, પણ સૌ સૌના પર્યાય પ્રમાણે. પછી સંપૂર્ણ પર્યાય સમજાઈ જાય તો તે દાડે કેવળ જ્ઞાન થયેલું હોય. મારે 4 ડિગ્રીના પર્યાય ખૂટે એટલે વ્યવસ્થિત સમજવા જેવી વસ્તુ છે. જેટલી રોંગ માન્યતાઓ ખસે એટલી જાગૃતિ વધે, અને એટલું જ વ્યવસ્થિત સમજાય એને. રોંગ માન્યતાઓ ખસે તેમ વ્યવસ્થિત સમજાતું જાય, અને એમ પાછી જાગૃતિ વધતી જાય. વ્યવસ્થિત સંપૂર્ણ સમજાશે ત્યારે પૂર્ણાહુતિ, પણ વ્યવસ્થિત એકદમ સમજાય નહીં. અમારો એક એક શબ્દ સમજી જાય ને, એક જ શબ્દ જો સાચો સારી રીતે સમજી જાયને તો ઠેઠ કેવળ જ્ઞાન સુધી લઈ જાય, પણ સાચી રીતે સમજવો જોઈએ. આપણે જ્ઞાન આપીએ છીએ તે અલૌકિક જ્ઞાન આપીએ છીએ બધાને. વ્યવસ્થિતનો જો અર્થ સમજે તો કામ કાઢી નાખે. આ વ્યવસ્થિત સમજાયું ને એ તો હજુ સ્થૂળ સમજેલું છે, હજુ સૂક્ષ્મ વ્યવસ્થિત આખું સમજવાનું છે. પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. વ્યવસ્થિત પૂરું સમજાય એટલે કેવળ જ્ઞાન થાય. જય સચ્ચિદાનંદ.